Honorable Rohit Abhegunawardena, you have 24 minutes.
Garu Pulasane Mantri Tumani Visheshayenma ada davase mudal piribada karaka sabhavat sambandhayen mudal piribada Sri Lanka apanayana sangvardhana panata athulu panat pahak sambandhayen niyoga sambandhayen me uttaritara parlimenthuwe katha karana avasthavedi obuthumage matakayata avadhi karanawa ada davasa Visai Visitune, Marimase, Namavedida. Evagema meet Aurudakata Pera, Karumantri Tumani meet Vasarakata Pera, Visai Visideke, Marimase, Namavenda. Merate, Itamatma Anduru, Kedava Chakyat, Itihasa Potata, Itamatma. හම කෙනෙක්ටම බොහොම හෙලා දකින විදියට ලියවෙන ඛේදවාචකයක් බවට පරිවර්තනය වුණා. ඔබතුමාත් අසුරු කළපු මේ පාර්ලිමේන්තුවට ඔබතුමා වගේම පළවෙනි වරට පාර්ලිමේන්තුව පොළොන්නරුව දිස්ත්‍රික්කයේ ජනතාවගේ ආශිර්වාදය අරගෙන ඒ පොළොන්නරුව දිස්ත්‍රික්කයේ ජනතාවගේ බලාපොරොත්තු අරගෙන ආපු අපේ අතුකෝරළ මන්ත්‍රීතුමා ඒ අතුකෝරළ මන්ත්‍රීතුමාගේ ජීවිතය අහිමි වෙලා අදට හරියටම වසරක් ගත වෙනවා මෙන්න මේ මේ මොහොත මේ මේ හෝරාව වෙනකොට හරියටම වසරක් ගත වෙනවා ඒ මන්ත්‍රීතුමා වෙනුවෙන් ඒ උත්තරීතර පාර්ලිමේන්තුවේ ශ්‍රී ලංකා පොදුජන පෙරමුණ අප පක්ෂයේ වෙනුවෙන් ඒ මන්ත්‍රීතුමාට ඒ පවුලේ සියලු දෙනාට අපි අපේ ශෝකය කනගාටුව ප්‍රකාශ කරන ගමන් බොමෝදයි කරු මන්ත්‍රීතුමනි ඒ සියලුම දෙනාගේ ශෝකයත් මතු ආත්මයේදී එතුමාට කිසිම දවසක මෙවන් අකල් මරණයකට එතුමාට මූණ දෙන්න සිදු වෙන්න එපා කියලා සිංහල බෞද්ධයන් හැටියට අවසානයේදී එතුමාට අජරාමර නිවන් සුවත් වේවා කියලා ප්‍රාර්ථනා කරනවා. අදත් හිටියනම් මේ සභා ගැබ තුල එතුමා ඉන්නවා. ගරු මන්ත්‍රීතුමනි මේ තත්වය එදා ඇති වෙනකොට මේ අරගලය අපි දැක්කා සැබෑ ජනතාවගේ ප්‍රශ්නයක් තිබුණා. සැබෑ ජනතාව ප්‍රශ්නයක් තිබුණා. ඒක ඔබතුමාට මට මේ පාර්ලිමේන්තුවේ විතරක් නෙවෙයි මේ රටේ සමස්ත ජනතාවට තිබුණා තමන්ගේ ඉන්දර ටික ගන්න ගියාම ඒ තෙල් ටික ගන්න පුළුවන් කමක් නැහැ ගරු මන්ත්‍රීතුමනි. පය ගණන් පොලිමේ ඉන්නවා. තෙල් ටික නැහැ. තෙල් ටික නැතුව ගෙදර ගියාම ලයිට් නැහැ. මේවා මිනිස්සුන්ගේ ජනතාවගේ ඉදිරියදා ගැටෙන ප්‍රබල ප්‍රශ්න බවට පරිවර්තනය වුණා. ඒ පරිවර්තනයේ වීම තුල අපි ඔබතුමා ආණ්ඩුවක් ඇතුලේ හිටපු අය ඒ ආණ්ඩුව ඇතුලේ හේතු රාශියක් ඇති ඒවට නොඑක කාරණා කියලා ඇති ඒ මොන කාරණා කිව්වත් අවසානයේදී ජනතාවගේ විරෝධයක් රට තුල ඇති වුණා. ඒක සාධාරණයි. තමන්ට තෙල් ටික තමන්ට අවශ්‍ය කරන විදුලිය නොයෙකුත් ප්‍රශ්න වෙනකොට ජනතා විරෝධයක් මතු වුණා. ඒක සාධාරණයි. ඒ ජනතා විරෝධය. හැබැයි මේ ජනතා විරෝධය තුල ආපු කිසිම තෙල් ලීටරයක් ඉල්ලගෙන ආපු තමන්ගේ විදුලි බුබුල පත්තු වෙන්නේ නැති එකට විරෝධය දක්වන කිසි කෙනෙකුටම නා වුණේ නැහැ මිනිස් ඝාතන කරන්න. ගෙවල් දොරවල් ගිනි තියන්න. මිනිස්සුන්ව මරලා මේකට විසඳුම් ඉල්ලන්න ඒ සමස්ත ජනතාව ඔවුන්ගේ හදවත්වලවත් තිබුණේ නැහැ. ඒවත් තිබුණේ නැහැ. ඒක හර්ධ සාක්ෂිය මේ පාර්ලිමේන්තුව තුල ඉන්න 225 තුලම හැම කෙනාගේම හර්ධ සාක්ෂිය තුල තියෙයි. නමුත් ඒ මුවාවෙන් ඇති වුණ අරගලයක්. ඒක අවසානයේදී ඒ අරගලයට නායකත්වය දීපු යම් යම් අයගේ නොයෙකුත් තමන්ගේ පෞද්ගලික දේවල් බවට මේවා පරිවර්තනය කරගත්තා. ගරු මන්ත්‍රීතුමනි, අපි දන්නවා මේ සිද්ධීන් වලදී මුළු සිද්ධීන් ගණන 858ක්. ඒවගේම බින්දිතයන් ගණන 871ක්. මුළු බින්දිතයන් 871ක්. ඒකෙන් පාර්ලිමේන්තු මන්ත්‍රීන් 115ක්. මහජන නියෝජිතය කොයි පැත්තේ අර 115ක්. ඒවගේ පාර්ලිමේන්තු මන්ත්‍රී නොවන මහජන නියෝජිතයෝ 244ක්. මහජන නියෝජිත ප්‍රාදේශ සභා මන්ත්‍රී වෙන්න පුළුවන්, සභාපති වෙන්න පුළුවන්, පළාත් සභා මන්ත්‍රී වෙන්න පුළුවන්. නොඑක් තනතුරු වල ඉන්නේ පොලිස් නිලධාරීන් 22ක්. ඒවගේම පොලිස් නොවන රජයේ නිලධාරීන්, ඒවගේම මරණ සංඛ්‍යා මුළු මරණ සංඛ්‍යාව 8ක්. අමරගීත අතුකෝල්ල මන්ත්‍රීතුමා ඇතුළු එතුමාගේ ආරක්ෂක නිලධාරියා ඇතුළු තවත් ජීවිත 8ක් අපිට අහිමි කරනවා. එතකොට දැන් අපි අවුරුද්දක් ගත වෙනකොට ගරු මන්ත්‍රීතුමනි, අපි ආපහු හැරි බැලුවම සාමාන්‍ය ඔබතුමත් ගමක ඉපදිච්ච, මමත් ගමක ඉපදිච්ච සිංහල බෞද්ධයෝ හැටියට, අපි සිංහල බෞද්ධයෝ, අනිකුත් ආගම් වලට ආදරය කරන, අනිත් ආගම් එක්ක ජාතික එක සහජීවනයෙන් ජීවත් වෙන අපි, අපේ ගම්වල කතාවක් තියෙනවා. ගම්වල මිනිස්සු ගමේ කියනවා, ඔබ මේ කරන පාපයට ඔබට පරිසම් දෙනවා කියලා කියනවා. ලබන ආත්මේ ඔබට පරිසම් දෙනවා කියලා කියනවා. අපි අහලා තියෙනවා ගම්මල කියනවා, අර මේක කරපු අර පාප කර්ම වැඩේටනේ මේ පරිසම් දෙන්නේ කියලා. එහෙම අපි අහලා තියෙනවා කියනවා. ඉතින් මිනිස්සු කියනවා, මේ ආත්මේ පව් කරාම ඔය කොච්චර හොඳ හිටියත් ඊළඟ ආත්මේ ගිහිල්ලා කොහේ හරි තැනක එක්ක සතෙක් වෙලා උපදී, එහෙම නැත්නම් වෙනත් තැනක උපදී, එහෙම නැත්නම් ආත්මයක් නැති වෙයි, මේ වගේ දේවල් කියනවා අපි අහලා තියෙනවා. හැබැයි අපි මිත්‍යාව විශ්වාස කරන්නේ නැහැ. අපි මිත්‍යාව විශ්වාස කරන්නේ නැහැ. නමුත් මිත්‍යාව විශ්වාස නොකරත් අද මේ සමාජය තුල අපිට පේනවා සමහර දේවල් පරිසම් දෙනවා මේ ආත්මය තුලම. මිත්‍යාව විශ්වාස නොකලත් අපිට හිතෙනවා, අපිට දැනෙනවා, මොකද්ද මේ පරිසම් දීම? කරපු පව් ඊළඟ ආත්මයක් මතුභව ආත්මයක නෙවෙයි, මේ ආත්මයේම පරිසම් දෙන විදිය ගැන අපිට පෙනිලා තියෙනවා. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපි දන්නවා ගෝල්පේස් අරගලය, ඒක ඇතුලේ හිටියා නොඑක් විවිධාකාර පුජ්‍යලෝ හිටියා, විවිධාකාර පුජ්‍යලෝ හිටියා. ගෝල්පේස් එක තුල ජනාධිපති ලේකම් කාර්යාලය ආක්‍රමණය කරගෙන කූඩාරම් හදාගෙන ඒවට නම් තියාගෙන නිවාසවලට නම් තියලා තපාල පවා එන්න තියලා වගාවල් කරගෙන නොයෙකුත් දේවල් අපිට ඔබට ඇහැට දකින්න පුළුවන්කම තිබුණා ක්‍රියාකාරීන්ගේ. මේ වන විට ගරු මන්ත්‍රීතුමනි, මම මේක ප්‍රකාශ කරන්න මේ උත්තරීතර පාර්ලිමේන්තුව තුළ කෙනෙකුට දේශපාලන වශයෙන් හෝ වෙනත් මතයකින් හෝ යම් කෙනෙකුට අපිත් එක්ක හතුරුකමක් හෝ මිතුරුකමක් හෝ මොනියම් දෙයක් තිබුණත් කෙනෙකුට විපතක් වෙච්ච වෙලාවට සතුටු වෙ යුතු නැහැ. මේක සතුටකට නෙවෙයි මේ කියන්නේ. නමුත් මේ පණිවිඩය දෙන්නේ, මේ පණිවිඩය තුළ මේ බුදුන් තුන්වරක් වැඩිය රටක්, මේ බුදුන් තුන්වරක් වැඩිය රටක්, මේ බෞද්ධ දේශය, මේ තුල යම් යම් දේවල් සභා ධර්මයේ විසුණුත් ක්‍රියාත්මක වන බව අපිට මේ වන විට අහන්න ලැබෙනවා, අපිට දකින්න ලැබෙනවා. එතනේ දකින්න එක ගදි ගරු මන්ත්‍රීතුමනි, අපි දැක්ක ගෝල්පේස් අරගල භූමියේ ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමාව එළවන්න කට්ටඩියෙක් පූලක් කැපුවා. කට්ටඩියෙක් බෙර ගහගෙන වට කරගෙන වට කළා, පූලක් කැපුවා. පූල කපපු කට්ටඩිය අපි දැක්ක එදා පුකේ කට්ටඩිය වට කරගෙන හැම කෙනෙක්ම කට්ටඩියට සහයෝගය දීලා අර පන්දම අතර අරගෙන දුම්මල අතර අරගෙන දුම්මල ගහලා කැපුවා කට්ටඩිය. අන්න බලන්න ගරු මං අර මන්ත්‍රීතුමනි, දික්ත ධම්ම වේදනීය කර්මය, කපුවට හෙන ගහලා මැරෙනවා. කපුවට හෙන ගහනවා, කපුව කපෝති. මං සතුටෙන් නෙවෙයි කියන්නේ. මේ වැහි කාලේ කපුවට එන ගහනවා. එතකොට කපුව නැතුව වෙන කාටවර එන ගහන්න තිබුණනේ. නෑ. කපුවට එන ගහනවා. නම්බර 1. නම්බර 2 කරු මන්ත්‍රීතුමනි ගෝල්පේසකේ තුණ පුස්තකාලය. ගෝල්පේසකේ තුණ පුස්තකාලය. එතන පුස්තකාලේ හිටියා පුස්තකාල අධිපති කනේ. පුස්තකාල අධිපති. එයා සියදී විනාසා ගන්නවා. එයා සියදී විනාසා ගන්නවා. ව්‍යාන්දුනේ පොත්පත් කියවන පුස්තකාලයක ඉන්නේ මහා දැනුමක් තියෙන දැනුම වර්ධනය වෙච්ච අනුන්ටත් දැනුම දෙන පොතක් දෙනවා කියන්නේ තව කෙනෙකුට දැනුම දෙන කෙනෙක්. දැනුම දෙන්න ඉන්න කෙනා සිය දිවි රසා ගන්නවා. නම්බර 2. ගරු මන්ත්‍රීතුමනි. ඊට පස්සේ මොකද්ද මේ? සිංහල බෞද්ධයෝ අපි බය නැතුව කියනවා මන්ත්‍රීතුමනි. අපිට තියෙනවා තෙමගුල බුදුරජාණන් වහන්සේගේ තෙමගුල. ඒ තෙමගුල වෙසක් උත්සවයේ මේ දන් දින කීකට ඉස්සලා සැමරුවේ. ඒකට කළු පාටින් වෙසක් කූඩු හදනවා. කළු පාටින් වසක් කූඩු හදලා සමරනවා. අන්න ඉන්නවා 134 බස් එකේ ගියොත් අංගොඩ පිස්සන් කොටුවේ 2B වාට්ටුවේ ඉන්නවා. 2B වාට්ටුවේ ඉන්නවා පිස්සන් කොටුවේ. කළු පාටින් වසක් කූඩු හදපු එක්කෙනා ඉන්නවා පිස්සන් කොටුවේ. ඒ විතරක් නෙවෙයි, අරගලේ ප්‍රධාන ක්‍රියාකාරී දෙහිවලදී කෝච්චියට හැපිලා මැරනවා. තව මහත්දේකුට. ඒ විතරක් නෙවෙයි, තව ක්‍රියාකාරී වැඩ කොටසක් කරපු තව තරුණෙක් දියේ ගිල්ලා මැරනවා. මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාට මරණ දැන්වීමක් දාලා එයා ඒකෙන් සතුටු වෙනවා කියලා කියපු එක්කෙනා ලංකා හොස්පිටල් එකේදී අනේ හදිස්සියේ මිය යනවා. වයස නැහැ. ලංකා හොස්පිටල්ේදී හදිස්සියේ එයා මිය යනවා. එතකොට මේ තමයි මම අර කියපු එක පැත්තකින් අපි බෞද්ධයෝ හැටියට ධිට්ඨ ධම්ම වේදනීය කර්මය, දෙවනි කාරණය පටිසන්ධීම. අද එතකොට තව තිනවා ඊළඟට මන්ත්‍රීතුමනි ඔබතුමා දැක්කා, ඔබතුමාත් ගුරුවරයෙක් හැටියට ඔබතුමා දැක්කා අපේ රටට අපිට තියෙනවා ජනාධිපතිවරයෙකුට ජනාධිපතිවරයෙක් නම නෙවෙයි, ඒක චන්ද්‍රිකා බණ්ඩාරනායකද මෛත්‍රීපාල සිරිසේනද මේ කියන අය නෙවෙයි. ඒ නිසා බොහොම පැහැදිලිව ඒ කොඩිය ජනාධිපති කොඩියක් තියෙනවා. ඒ කොඩියට අපි හැමෝම ගරු කරනවා. අපිට තියෙන්නේ මේ රටේ විධායක ජනාධිපති. එක වෘත්තීය සමිති නායකයෙක් ගිහිල්ලා මේ කොඩිය හොරකම් කරන් යනවා. කොඩිය හොරකම් කරන් ගිහිල්ලා දා ගන්නවා තමන්ගේ ඇඳට. දාලා නිදිනවා මෙන්න මම ජනාධිපතිගේ කොඩිය මෙත්තේට දාලා බෙච්චීට් එකට දාලා බුදිනවා කියලා. අන්න ඒ කෙනා දැන් සති දෙකකට විතර ඉස්සෙල්ලා ත්‍රිරෝද රථයක යනවා කකුලත් එළිය දාගෙන. ත්‍රිරෝද රථය ඇක්සිඩන්ට් එකක් කරනවා. රියදුරට මුකුත් නැහැ. කකුල කපනවා. අන්දක විපක්ෂ නායකතුමාත් හොඳයි එහෙම බලන්න ගිහිල්ලා තිනවා. අතුගෝරණ මන්ත්‍රීතුමාගේ එක සැකකරුවෙක් හිරගෙදරදී නැති වෙනවා ගරු මන්ත්‍රීතුමනි. ඒ විතරක් නෙවෙයි තව කීපයක්. තමම අපි දැක්ක සමහර කලාකරුවෝ හිටිය හොඳට සින්දු කියන. ඒ සින්දු කියන සමහර කලාකරුවෝ එක පාරට හදිසි රෝගී තත්ත්වයන් වලට පත් වෙනවා. මේ මම කියන්නේ මේ වසරක ඇතුළත ධිට්ඨ ධම්ම වේදනීය කර්මය සහ පටිසන්ධීමේ ඵල විපාක. තව එකක් වෙනවා අද දවසේ. තව දෙකක් වෙනවා අද දවසේ ඇතුළත. මේ වෙසක් දවසේ කළුතර දිස්ත්‍රික්කයේ අපේ කළුතර නගරේ හෝටලයකට අරගෙන යන අවුරුදු 16යි මාස 9යි අහිංසක දරුවෙක්ව අරගෙන ගිහිල්ලා ඒ දරුවා අපි දන්නේ නැහැ තාම පොලිස් වාර්තාවල් අනුව එතනින් පැනලාද එහෙම නැත්නම් තල්ලු කළාද කියලා සියදිවි හානි කරනවා. ඒකේ ප්‍රධාන සැකකරුවා කළුතර දිස්ත්‍රික්කයේ දිස්ත්‍රික් අරගල සංවිධායකවරයා. කසාද දෙකක්ද තුනක්ද බැඳලා අරගලේ ප්‍රධාන මිනිස්සයා. එතකොට මේ ධිට්ඨ ධම්ම වේදනීය කර්මය පරිසන්දීම ගැන විතරයි මම ගරු මන්ත්‍රීතුමනි කිව්වේ. මම පැහැදිලිව කියනවා එක දෙයක්. අද උදේ මේ පාර්ලිමේන්තුව ඇතුලේ සමගි ජනබලවේගයේ මන්ත්‍රීවරයෙක් කියනවා මුදල් කාරක සභාවේ සභාපතිකම දෙන්නේ නැත්නම් ඒ අයට නැවත අරගලයක් එන්න පුළුවන්ලු. මොකක්ද මේ බලාපොරොත්තුව? ඒ කියන්නේ මම අහන්නේ, මම අහනවා සජිබ විතරක් නේ මේ ඉන්න මන්ත්‍රීවරුන්ගෙන්. එදා මේ සිද්ධිය මැයි මාසේ 9 වෙනිදා සිද්ධ නොවුණා නම් ඒකෙක්ට ඉස්සෙල්ලා එම නැත්නම් ඊට පස්සේ සජිබේ ඉන්න මන්ත්‍රීවරු ගණනාවක්ගේ නම් ලැයිස්තුවක් තිබුණා. බුද්ධයන්ස වාර්තා කරනවා. සජිබේලා මන්ත්‍රීවරු නම් ලැයිස්තුවක් තිබුණා. විපක්ෂයෙන් අපි ගාව හිටියත් ආණ්ඩුවේ හිටියත් ගිහිල්ලා ඒ අයගෙත් නම් තිබුණා. උදාහරණයක්ද චන්දිම වීරක්කොඩි. චන්දිම වීරක්කොඩි මන්ත්‍රීතුමා හිටියේ ආණ්ඩුවෙන් ගිහිල්ලා විපක්ෂේ වාඩිගෙන. මොකක්ද අරගල කරයන්ට තියෙන හේතුව? චන්දිම වීරක්කොඩි මන්ත්‍රීතුමාගේ ගේගිනි තියන්නේ. හිටපු මන්ත්‍රී විජේපාල මන්ත්‍රීතුමාගේ ගේගිනි තියෙනවා. කෝට්ටුවේද? පොදු ජන පෙරමුණද? නෑ. ඉලක්කයේ තිබුණේ කොතනද? මේකේ ලේසුවඳ කොතෙන්ටද යන්නේ? 1971ට දිවෙනවා. 1988ට 89ට දිවෙනවා. මේක මේ වගේ ජයග්‍රහණයක් ආණ්ඩුවක් ලබන්න මේ විදියට ලේවලින් ගිහිල්ලා ලේ පිපාසිතව ගිහිල්ලා මේ අය ලබන මොකද්ද ප්‍රජාතන්ත්‍රවාදය කියන කතාව අපිට අහන්න සිද්ධ වෙලා තියෙනවා. කරුණාකරලා ඔප්පු කරන්න. තව පොඩ්ඩක් ගියා නම් ගරු මන්ත්‍රීතුමනි මේ පාර්ලිමේන්තුවත් ගිනි තියෙනවා. මේ පාර්ලිමේන්තුව ගිනි තියෙනවා. 99.9 මේ පාර්ලිමේන්තුව ගිනි ගන්න නැතුව බේරුණේ. කවුද ගිනි තියන්න ආවේ? කවුද පාර්ලිමේන්තුව ගිනි තියන්න ආවේ? පාර්ලිමේන්තුවේ මේකේ හිටපු කියන කාරණා තියෙන. මේ පාර්ලිමේන්තුවේ හිටපු කියන කාරණා තියෙන උන්නාලා කියපු දෙනෙක් ආවා පාර්ලිමේන්තුව ගිනි තියන්න. ඒගොල්ලෝ පාර්ලිමේන්තුව ආවේ කොහොමද? ඒකත් මම කියලා දෙන්නම්. ඒගොල්ලෝ පාර්ලිමේන්තුව ආවේ 2004. අපි ගැහුවා ජොයින්ට් account එකක්. මතකද? ප්‍රියංකර මගේ සහෝදරයා. අපි ගැව්වා එක්තරා පක්ෂයක් එක්ක ඒකාබද්ධ වුණා. අනේ දෙයියාඳුර හැමදාම ඉතින් මේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ වලත පොට්ටු අපේ ඉන්න මේ වාමාංශික මිනිස්සු මොකද්ද කරන්නේ? හෝල්සේල් එකේ දෙන්නේ කවුරු ආවට පස්සේ. එහෙම දීලා ආපු අය. ඇවිල්ලා තමයි මේ පාර්ලිමේන්තුව ගිනි තියන්න ආවේ. හැබැයි අද හිරිකිතක් නැතුව මේ පාර්ලිමේන්තුවේ වාඩිගෙන ඉන්නවා. හිරිකිතක් නැතුව. ප්‍රජාතන්ත්‍රවාදය කියන්නේ පාර්ලිමේන්තුව ගිනි තියලාද? ප්‍රජාතන්ත්‍රවාදය කියන ව්‍යවස්ථාව උල්ලංඝනය කළාද? ප්‍රජාතන්ත්‍රවාදී මේගොල්ලන්ට කන්න යුතුයට පස්සේ තලගොයා අහබරගා මාරු කරගන්නවා. සමහර වෙලාවට මෙතන ඉඳගෙන කියනවා ට්‍රම්පිට පොරිහල්ලකම් ප්‍රජාතන්ත්‍රවාදී උච්චම තැනට ගේන්න ඕනලු, ප්‍රජාතන්ත්‍රවාදී රජ කරවන්න ඕනලු. අර පැත්තෙන් ගිහිල්ලි ඉවර වෙලා අර නාගස්සස්ෙන් එනවා කොහොමද මේක ගිනි තියා දාන්නේ කියලා බලන්න. ගිනි තියා ගන්න. එදා ගිනි තියුවා නම් මොකද්ද සිද්ධ වෙන්නේ? ජනාධිපති ලේකම් කාර්යාලය ඇල්ලුවා, ජාගමති ලේකම් කාර්යාලය ඇල්ලුවා, සියලුම රාජ්‍ය ආයතන වටකරුවා, ඒ සියල්ලම කරලා අවසානයේ පාර්ලිමේන්තුව විතරයි. හැබැයි දැන් මේ අරගල කරුවන්ගේ අත්ත තත්ත්වය එළියට එනවා. දැන් අත්ත තත්ත්වය එළියට එනවා. සමහර අය තමන්ගේ ජීවනෝපා ගමක ඉන්නවා. මම දන්නවා ගම්වල ඉන්න ඕන හැටි අපිත් මේ ගම්වල ඉපදිලා ගම්වල හොඳට ගෙන්දගම් පොළොව පාගලා මෙතෙන්ට ආපු අය. අපි දන්නවා ගම්වල ඉන්නවා සමහර කොටසක් ගරු මන්ත්‍රීතුමනි. සමහර කොටසක් ඉන්නවා ගම්වල රස්සාවක් නැහැ. උට දුන්නත් උ කරන්නේත් නැහැ. රස්සාවක් නැහැ. ඒකගේ රස්සාව තමයි අනුන්ට වෛර කර කර ඉන්න එක. අනුන්ට වෛර කරනවා, අනුන්ට උට රස්සාව දුනවා ජීවිතේට කරන්න බෑ. ඕකට කියනවා නොඑක් නම් දාලා තියනවා ගම්වල. ඒ වගේම ඉන්න කුඩ්ඩෝ. ගම්වල ඉන්න දැන් කුඩු ගහන්න පුරුදුලා කුඩ්ඩට කොහෙන් හරි හොයනවා මොනවා හරි උට කුඩු ගහගන්න මොකක්ද හොරකම් කරගන්න තියෙන්නේ. එතන මේ වගේ අයට ගම්වල නම් කියනවා පිංගුත්තරයෝ. අනුගුත්තේරුවෝ. කුවකයෝ. එතන මේ පිංගුත්තරය කුවකය අලුගුත්තේරුව දන්ට සැකපිට අත්තලංගුර අරන් තියෙන ලැයිස්තුව ගන්න ගරු මන්ත්‍රීතුමනි. දන්ට 4000 ගානක් අත්තලංගුර අරන් තිනෝ මේ ගෙවල් ගිනි තියලා මේවට සම්බන්ධ වෙච්ච උන්නේ. මුන්ගේ පැටිකිරිය ගත්තම එක්ක පිංගුත්තරේ එක්ක අලුගුත්තේරුවේ එක්ක නිකමේ එක්ක පී එක්ක පී මං කියන්නේ ඉතුරු කෑල්ල හර්ෂ බාරයි මොකද්ද කියලා හොයාගන්න කියලා. එකපි එතන මේ වගේ පිංගුත්තර අලුගේතුරු මිනිස්සුන්ගේ මේ අහන්න සාමාන්‍ය හර්ෂ මන්ත්‍රීතුමා සාමාන්‍ය ඔබේ ගෙදර ගේ ඇතුලේ ලයිට් එක උඩ කුරුල්ලෙක් ඇවිල්ලා කූඩුවක් බැන්දොත් ඔබ ඒක කඩනවද? කඩන්නේ ඔබ කඩන්නේ ඔබේ අර්ධ සාක්ෂිය ඔබ කියනවා අනේ ඒ කුරුළු පැටව ටික ලොකු වුණා මොකක් අරන් යයි ඊට පස්සේ කුරුළු කූඩුව නැති වෙයි කියලා. අද පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු කියලා මේ මහජන නියෝජිතයෝ කියලා අද ගෙවල් නැතුව කී දෙනෙක් ඉන්නවද? අද මේ ඉන්නාගෙන් ගෙවල් නැතුව කී දෙනෙක් ඉන්නවද? තාත්තා තුන්දෙනෙක් ගෙවල් නැතුව ඉන්නවාද? ඉන්න තැනක් නැහැ. ලොකුවට කතා කරන අපි දෙගොල්ලොම පුරුදු වෙලා තියෙනවා. මේ පැත්තේ හිටියම ඔයගොල්ලෝ මෙහෙට බයිනවා. මේ පැත්තේ ඉන්න අපි ඔයගොල්ලන්ට බයිනවා. මේක තමයි ක්‍රමේ. ඒත් මේ බයින හින්දා සමාජයත් අපිට බයිනවා. සමාජයක් බයිනවා මේ පාර්ලිමේන්තුවල කියලා තියෙන උන් ඔක්කොම මේ ජාතිය උන් කියලා. මේක නෙමෙයි වෙන්න ඕනේ. ඕන කෙනෙක් ආණ්ඩු ගන්න. ඕන කෙනෙක් ආණ්ඩු ගන්න. ආණ්ඩු ගන්න මහජන ඡන්දයකින්. ජනතා වරමකින් ගන්න. මිනිස්සු මරලා ගෙවල් ගිනි තියලා මේ වගේ කරලා ආණ්ඩු ගන්නවා නම් ඒ කිසි කෙනෙකුට පවත්මක් නැහැ. දැන් වෙලා තියෙන්නේ අත්ත යට ගිහිල්ලා බොරුව උඩ ඇවිල්ලා. හැබැයි ඒකට කාලයක් තියෙනවා ගරු මන්ත්‍රීතුමනි බොහොම පැහැදිලිව. ඒ වගේම මම බොහොම විවෘතව මේ වේදිකාවේ කියන මේ සභාව තුල කියනවා ගරු මන්ත්‍රීතුමනි අපේ මේ ගහන පදනම් වල මොන වටද මේ ගැහුවේ? නොය හේතුන් වලට මේ වට ගැහුවා. අපි දන්නවා එදා කෝටාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා එදා ගිහිල්ලා එතුමා දිවුරුන් දුන්නේ කොතනද? රුවන්වැලි මහසෑය. රුවන්වැලි මහසෑය ඉදිරිපිට එතුමා දිවුරුන් දුන්නා. එතුමා දිවුරුන් දීලා කිව්වා මම තේරිපත්ුනේ සිංහලයන්ගේ ඡන්දේ. එතුමා කිව්වා
ගරු මන්ත්‍රීතුමා තව විනාඩි දෙකක් තිබෙනවා.
මට අපේ සේමසිංහ අමතුමාගේ විනාඩි පහක් ගන්න කියලා කිව්වා. ගරු මන්ත්‍රීතුමනි එතුමා කිව්වා මම සිංහල. ඒක අයිතියක්. ඉතිහාසයේ රජවරු යම් යම් කාලවලදී ඔවුන් රජකම් කරනකොට කියලා තියෙනවා මං කොහොමද රජ වුණේ වගේ. එතුමා ඒක කිව්වා. හැබැයි මම කියන්නේ නැහැ ඒක කිව්ව එක හරි කියලා. හැබැයි මේ හැම දෙයක් පසුපසම යම් යම් අර්බුදකාරී තත්ත්වයන් තියෙනවා. මේ අරගලවල අතුලාන්තයට යන්න මේවා ඔක්කොම අවසානේ අවිල්ල තින්නේ කොතෙන්ද ගහලා තියෙන්නේ? කොතෙන්ද ගහලා තින්නේ කියලා බලන්න. මේවට කොහෙන්ද මුදල් ආවේ? ඇයි මේවා පොම්ප කරේ? ඒ සියලු දේවල් අපි රජයට කියනවා මේවා ගැන හොයන්න කියලා. දැන් හොඳම දෙයක් තමයි අපි දන්නවා ගරු මන්ත්‍රීතුමනි ඔබතුමා ඉන්න දිස්ත්‍රික්කේ ඔබතුමාලා නුවර පෙරහැර අපිට තියෙන අපේ තියෙන මුදුන් මල්කඩ නුවර පෙරහැරේ අපි දළදා වහන්සේ වැඩම කරනකොට අලියත්තු මේව කරන් යනකොට එනවා මොකද සත්ත්ව හිංසාව නේද? සත්ත්ව හිංසාව. මේක හරි සත්ත්ව හිංසාවක්. මේවා එච්චර කල යුතු දේවල් නෙවෙයි. මේවා ගලපන දේවල් නෙවෙයි. එංගලන්තේ එහෙම වෙන්නේ නැහැ. එංගලන්තේ වෙන්නේ නැහැ, ලංකාවේ වෙනවා. මේක මේ අපේ උරුමය, අපේ සංස්කෘතිය, අපේ සිංහලකම, අපේ බෞද්ධකම. හැබැයි ඊට පස්සේ මොකද වෙන්නේ? දැන් එංගලන්තේ තියෙනවා අභිෂේක උත්සවය, චාල්ස් කුමරුගේ. ඒක බල අපයා කියනවා අම්මට සිලිකජ මරු නේද? අස්සෝ ටික දාලා ගන්න වැඩි. හරි ලස්සනයි නේ. අස්සෝ බලන්න හරි ලස්සනට එංගලන්තේ අස්සෝ ටික දාලා චාල්ස් කුමාර හරිම ලස්සනයි එංගලන්තේ චාල්ස් කුමාරයාගේ. එතකොට අලියෝ අලියත්තු පව් අස්සෝ පිං. ඒකන අලියත්තු පව් ලංකාවේ ධාතු කරුණ ගෙන ඉඳා. හැබැයි අස්සෝ පිං කළා. අස්සයන්ට පිං. මතක තියාගන්න තමුන්නාසලා අපි ඔක්කොම අපි මෙතන කිසිම ජාතිවාදයක් නැහැ. මේ රටේ වැඩි බහුතරයක් සිංහල බෞද්ධ ජනතාව. හැබැයි සිංහල බෞද්ධ ජනතාව කවදාකවත් වෙන ආගමකට වෙන ජාතියකට වෛර කළා නැහැ. වෛර කළා නැහැ. හැබැයි අපි එවැනි තත්වයක් තුල තියෙනකොට මේ අරගල තුල යම් යම් ජාතිවාදී ආගම්වාදී වැඩපිළිවෙල ඉස්මතු වුණා. එයා දැන් ඉන්නවා අටිකේල් කාපු උගුඩුව වගේ ඉන්නවා. දැන් ඉන්නවා අටිකේල් කාපු උගුඩුව වගේ ඉන්නවා. අර සමහර අය ඉන්නවා දැන් හරියට මේ ගොළුව කසාය බිව්වා වගේ. සමහර ගොළුවන්ට කසාය බෙව්වම උට තිත කියන්නත් බෑ, උට ඇඹුල කියන්නත් බෑ, ඌ ඇඹරෙනවා. ඒ වගේ. ඒ නිසා මේ බොහොම අවාසනාවන්ත තත්ත්වයකට මේ වර්ෂයක් ගෙවෙන මොහොතේ අද දවසේ අපි හැම කෙනෙක්ම අතීතයේදී හැරලා බලලා මේ අතීතයට තාමත්ම නරක අත්දැකීමක් ආපු දවසක් බවටයි මේ දවස පරිවර්තනය වෙන්නේ ගරු මන්ත්‍රීතුමනි. ඒ නිසා අපි බොහොම පැහැදිලිව මතක් කරනවා මේ සියපු හැම දෙයක් කෙරෙහිම අපි රජයක් හැටියට අපි එක පැත්තකින් ගරු ජනාධිපතිතුමා එදා ඒ තීච්ඡ තත්ත්වය එක පැත්තකින් රටේ ආර්ථිකය කඩාගෙන වැටලා රට සම්පූර්ණ කැලෑනීතිය රජ කරා හමුදාව පැත්තක පොලිසිය පැත්තක මං වරදි මම වැරදි කියන්නේ නැහැ පොලිසියෙන් නා එදා නිට්ටමුවේ නේද නිට්ටමුවේ නිට්ටමුවේ එදා සිද්ධිය වෙලේදී ඒ අහිංසක පොලිස් නිලධාරීන් අරගෙන ගිහිල්ලා හිරගත කරා පොලිස් නිලධාරීන් ඉතින් තව පොලිස් නිලධාරියෙක් ඇයිද ඔබතුමා ආවත් මාවත් රකින්න රමුක්කන සභාව වෙන රමුක්කන හැබැයි රමුක්කන සිදුවීමේදී ඒ නිලධාරියා ක්‍රියාත්මක නොවුණා නම් ඒ තෙල් බවුසරේට ගිනි තිව්වා නම් මුළු රමුක්කනම ගිනි ගන්නවා මුළු රමුක්කන නගරයක් නැහැ එහෙම වුණා නම් කියන්නේ මොකද්ද පොලිසිය කෙනා බලන් හිටියද කියලා අහන මේක මේවා ඇත්ත මේවා තිත්තයි ඒ නිසා හමුදාව පැත්තක කලානීති රජ කරන්න දුන්නා කලානීති රජ කරනක සුභවාදී නෑ 71 කලානීතිය තිබුණා 88 89 කලානීතිය තිබුණා 83 කලානීතිය තිබුණා මේ 2022 කලානීතිය තිබුණා අපි මේ වෙලාවේ ස්තුතිවන්ත වෙනවා රයිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමාට කලානීති ඉවත් කිරීම සම්බන්ධයෙන් කලානීති ඉවත් කළා රාජ්‍ය නීතිය රටේ හැම කෙනාටම සලකන එක නීතියක් ක්‍රියාත්මක කිරීම සහ ආර්ථිකය ශක්තිමත් කරලා අද අවුරුද්දක් යනකොට
දෙකක් තිබෙනවා
හරි අවුරුද්දක් යනකොට මේ තත්ත්වයට පත් කරන්න ලැබීම ගැන එතුමාට අපේ ගෞරවය ස්තුතිය අපි පුද කරනවා ඔව් ගරු මන්ත්‍රීතුමනිම නිසා අපි මේ ගෞරවය පුද කළ යුතුයි මොකද හේතුව මේ මේ වෙලාවේ මේක බාර ගන්න කවුරුත් ඉන්නේ නැහැ අපි අඬ ගැව්වා අපි අඬ ගැව්වා නොයෙකුත් ඒවා කතා කරා නමුත් කිසි කෙනෙක් ඒ අභියෝගය බාරගත්තේ නැහැ. නමුත් එතුමා අභියෝගය බාරගත්තා. ඒ වගේම ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලත් එක්ක කතා කළා. අද ඒ සාකච්ඡා ගිහිල්ලා ඒකේ ප්‍රතිඵලයක් තියෙනවා. ඒ ප්‍රතිඵලයත් එක්ක ආර්ථිකය යම් මට්ටමක උඩරියමක් එනවා. ඒ ආර්ථිකය ගොඩනගා ගන්න අපි කියන්නේ මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලෙන් අපිට මේ සියල්ලම අවසන් කරන්න පුළුවන් කියලා. හැබැයි නමුත් අපි උත්සාහ කරන්න වෙනවා හැම පුරවැසියෙක්ම මේ රටේ ඉපදෙච්ච හැම පුරවැසියෙක්ම මේ ආර්ථිකය නැවත නැගිටවන්න අපි කොහොමද දායක වෙන්නේ ඒක අපේ යුතුකමක් හැබැයි ඒක අපේ පක්ෂෙද එහෙම නැත්නම් වෙන කෙනෙක් දාණ්ඩු කරන්නේ එතන නෙවෙයි ඒක පලි ගැනීම ඒක වෛරාන්විත චේතනාව තියෙන්නේ ඒක නෙවෙයි වෙයි යුත්තේ රට ආර්ථික වශයෙන් කොට මේට වැඩිය ලෝකයේ නොයෙකුත් රටවල ආර්ථික වශයෙන් වැටලා තියෙනවා යුද්ධ වලට මුහුණ දීලා තියෙනවා නොයෙකුත් ප්‍රශ්න වලට මුහුණ දීලා තියෙනවා හැබැයි ඒ හැම රටක්ම අවසානයේ නැගිටලා තියෙනවා හැම කෙනෙකුටම අවාසනාවන්ත කාලයක් එනවා හැබැයි ඒක දිගටම තියෙන්නේ නැහැ ඒකට යම් හේතු සාධකයක් එනවා ඒ හේතු සාධකයක් එක්ක පුළුවන් කමක් තියෙනවා ආර්ථිකය ගොඩ ගන්න දැන් මේ තත්ත්වර තමයි යන්නේ දැන් අපි දන්නවා මේ වන විට අද මේ යම් රෙගුලාසි පනවන වෙලාවේදී අපි දන්නවා දැන් සංචාරක ව්‍යාපාරයේ දියුණු වෙනවා උතර මේ සංචාරක ව්‍යාපාරයේ දියුණු වෙනකොට දැන් ආපහු සැරයක් ගරු මන්ත්‍රීතුමනි සංචාරකෝ ටික එනවලාට පාරට බහැලා පාරේ මොනවා හරි කඩු කොඩිය අල්ලගෙන ආපහු සැරයක් දඟලන්න ලෑස්තුනොත් මොකද වෙන්නේ ආයි සැරයක් මේ රට ආර්ථික වශයෙන් ගොඩ ගන්න පුළුවන් බෑ හැබැයි සමහර උත්සාහ කරනවා සමහර අයට උවමනාවක් තියෙනවා සමහර දේශපාලන නායකයන්ට උවමනාවක් තියෙනවා සමහර උජ්ජලයන්ට උවමනාවක් තියෙනවා සමහර ස්වේච්ඡා සංවිධානයේ ඉන්න ඔවුන් මෙහෙ මොනවා හරි අරගලයක් ඇති කරොත් තමයි ඔවුන්ට අර පැත්තෙන් එන්න තියෙන ඩොලර් ටික මෙහෙට එන්නේ ඒක ආවොත් තමයි ඒකේතර ජීවත් වෙන්නේ දැන් දැක්කනේ අපි එක එක අය හැසිරෙච්ච විදිය සහ ඔවුන් අවසානයේ ඉන්නේ කොයිද කියලා එයාට උවමනාවක් තියෙනවා නැවත තෙල් පෝලිමක් එන්න ඕන නැවත විදුලිය කප්පාදු වෙන්න ඕන නැවතත් මිනිස්සුන්ගේ ආර්ථික මිනිස්සුන්ට අත්‍යවශ්‍ය භාණ්ඩ ටික නැති වෙන්න ඕන අන්න එතකොට පුළුවන් හොඳ වේදිකාවක් හදාගන්න මේ වේදිකාව පුළුවන් ඒගොල්ලන්ට අවශ්‍ය කරන වැඩපිළිවෙල හදන්න. ඒ නිසා ගරු මන්ත්‍රීතුමනි බොහොම පැහැදිලිව අපි ශ්‍රී ලංකා පොදු ජන පෙරමුණ හැටියට අපි බොහොම පැහැදිලිව ගරු ජනාධිපති රයිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමාට අපේ පූර්ණ සහයෝගය දෙනවා. අපි පූර්ණ සහයෝගය දෙන්නේ කොන්දේසි විරහිතව. දැන් අපි දන්නවා නොයෙකුත් ඒවා කියලා කොන්දේසි නෑ අපි කොන්දේසි විරහිතව. අපි පූර්ණ සහයෝගය ලබා දෙනවා. මේ පහයෝගය අපි ලබා දෙන්නේ ඇයි? මේ වැටිලා තියෙන වෙලාවේ තවත් වට්ටන්න නෙමෙයි මේ උෂ්ම ගන්න නැති වෙලාවේ බෙල්ල මෙරිකන්න නෙමෙයි මේ උෂ්ම ගන්න නැති වෙලාවේ ඔක්සිජන් ටිකක් දීම අපේ වගකීමක් ජීවත් වෙන්න හදන මිනිහට වතුර ටිකක් දීම අපේ වගකීමක් අන්නේ වගකීම ඉටු කරන්න තමයි අපි ලෑස්ති වෙන්නේ මේකට අපිට හොඳ කණ්ඩායමක් ඉන්නවා අපි ඒ කණ්ඩායම අභියෝගය බාරගෙන තිනවා අපි ඒ අභියෝගය කණ්ඩායමක් හැටියට ජනාධිපතිතුමාට අගමැතිතුමාට ලබා දෙන්න කටයුතු සූදානම් කරනවා එනිසා ගරු මන්ත්‍රීතුමනි අවසාන වශයෙන් මම පැහැදිලිව කියනවා එක පැත්තකින් වසරක් ගත වෙන වෙලාවේදී ආපහු හැරි බැලුවට පස්සේ මේ ඇති වෙලා තියෙන තත්ත්වය තුල සහ අපිට වැරදිච්ච දැන් කියලා රටේ මේකට සම්බන්ධ වෙච්ච යම් මිනිස්සු ඉන්නව නම් තමන් ස්වං විවේචනයක් කරගත යුතු කාලය යම් කෙනෙකුට හිංසනයක් කරන්න යම් කෙනෙකුගේ ගෙයක් ගිනි තියන්න තම් කෙනෙකුව මරන්න තව කෙනෙකුට යම් වැරද්දක් කරන්න යම් විදියකින් තමන් අනුබල දීලා තිනවනා යම් විදියකින් තමන්ගේ සහයෝගය දීලා තිනනනම් ස්වං විවේචනයක් කරගන්න ස්වං විවේචනයක් කරගන්න ස්වං විවේචනයක් කරගෙන කල්පනා කරන්න මේ වගේ පාපතර වැඩවලට අපි සම්බන්ධ වෙන දැද්ද කියන එක සහ රටේ ජනතාවගෙන් අපි ඉල්ලීමක් කරනවා විශේෂයෙන් බුද්ධිමත් තරුණ ජීවිතවලින් අපි ඉල්ලීමක් කරනවා හෙට අනිද්දාට මේ රට බාර ගන්න අනාගත පරපුරෙන් ඉල්ලීමක් කරනවා දුවේ පුතේ පුළුවන් තරම් ඉක්මනට මනසින් වැඩ කරන්න ඇඟෙන් නෙවෙයි මනසින් වැඩ කරන්න රට ගැන හිතන්න මේට වැඩිය බුද්ධිමත්ව හිතන්න අතීතය ගැන හොයලා බලන්න එතකොට තමන්ට දැනෙයි තමන් කළා තියෙන දේ හරිද නැද්ද කියන එක ඒ පුංචි දරුවන්ට දැනෙයි දරුවන්ගේ ඔළුව නරක් කරන්න හරි ලේසි හැබැයි ඒ දරුවෝ කවදා හරි දවසක සාප කරා යුබලා අපිව මුලා කරලා තිනවා කියලා එනිසා ඒ දරුවන්ට අපි ආයාචනා කරනවා අවුරුද්දක් ගත වෙනවා අද මිලේච්ඡත්වය උඩාපු අවුරුද්දක් ගත වෙන දවසක දරුවන්ගෙන් අපි ඉල්ලනවා දරුවෝ නෙමෙයි ඔබේ රට ඔබට ඒ ආදර්ශය දෙන්න ඔබත් ඉතාමත්ම හොඳ පුරවැසියෙක් කියන දෙමව්පියන්ට ගරු කරන අම්මට තාත්තට වඳින වැඩිහිටියන්ට ගරු කරන දරුවෙක් වෙන්න මේ සමාජය හදන්න හදුවේ ඒක නෙවෙයි පොන්දනවන්න එපා කියලා කියනවා වඳින දරුවට මේ හදන්න ආපු සමාජයේ භයානකයි ඒ සමාජයට අපි යන්න ඉඩ දී යුතු නැහැ ඒ නිසා අපේ සමාජය පුරුදු වෙලා තියෙන්නේ අපේ දෙමව්පියන්ට උදේට වඳිනවා වැඩිහිටියන්ට ගරු කරනවා ගුරුවරුන්ට ආචාර කරනවා අන්න එවැනි සමාජයක් හැදුවොත් මෙවැනි නැවතත් අරගලයක් මේ රට තුල එන්නේ නැහැ කියන එක මගේ විශ්වාසය තුල තියෙනවා ඒ විශ්වාසය ඇති කරගෙන අපි බොහොම වගකීමකින් මේ කොච්චර අර්බුදයේ තිබුණත් මේ ආණ්ඩුව ඉදිරියට ගෙනියන්න සහයෝගය ලබා දෙනවායි කියන එක මතක් කරමින් වෙලාව ලබා දීම වෙනුවෙන් ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා බොහොමත්ම ස්තුතියි
thank you honorable sivanyanam sridharan you have 18 minutes
கௌரவ தலைமைதாங்கம் உறுப்பினரவர்களே இந்த நாட்டிலே பல்வேறுபட்ட வியாபார சட்டங்களை கொண்டு வந்திருந்தாலும் ஓராண்டுகளுக்கு முதல் இந்த மண்ணிலே நடந்த விடயங்கள் பற்றி இந்த இடத்திலே எனக்கு முன்னர் பேசிய கௌரவ உறுப்பினரவர்கள் சொன்னார்கள் நாட்டிலே நீங்கள் பொருளாதார நெருக்கடி ஒருபுறம் இருக்க நாட்டிலே இருக்கின்ற பொருளாதார நெருக்கடிகளுக்கு அப்பால் தமிழர்கள் இந்த மண்ணிலே வாழ முடியுமா அவருடைய தேசத்திலே வாழ்வதற்கான உரிமையை எவ்வாறு நீங்கள் வழங்குவீர்கள் அல்லது இன்னும் இன்னும் அவர்கள் மீதான நெருக்கடிகள் எவ்வாறு தொடரும் என்பதற்கு பல்வேறுபட்ட விடயங்கள் இந்த நாட்டிலே தொடர்ந்து நடைபெற்றுக் கொண்டிருக்கிறது கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே நான் வடக்கிலும் கிழக்கிலும் வாழுகின்ற தமிழ் மக்களுடைய சொந்த நிலங்களில் பௌத்த விகாரைகள் அமைக்கப்பட்டு அந்த நிலங்கள் பறிக்கப்படுகின்ற ஒரு விடயத்தை இந்த இடத்திலே நான் ஆவண ரீதியாக பதிவு செய்ய விரும்புகிறேன் கௌரவ அமைச்சர் மதிப்பார்ந்த விதுர விக்ரமநாயக்க அவர்களும் இந்த இடத்துல இருக்கிற பொழுது நான் நினைக்கிறேன் இது பொருத்தமானதாக இருக்கும் தயவு செய்து எனக்கு அது அனுமதி வேண்டும் என்பதையும் இந்த இடத்திலே கேட்கிறேன் வடக்கு கிழக்கு மாகாணங்களில் நடைபெறும் தொல்பொருளியல் திணைக்களத்தின் ஆக்கிரமிப்பு நடவடிக்கைகள் மூலமாக தமிழர்களுடைய நிலையை நான் இன்று இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன் ஒன்று பழைய செம்மலை நீராவியடி பிள்ளையார் ஆலயம் நான் ஒவ்வொரு விடயங்களாக இந்த இடத்திலே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களை குறிப்பிடுகிறேன் ஒன்று பழைய செம்மலை நீராவியடி பிள்ளையார் ஆலயம் தமிழர் தாயகத்தின் இதய பூமியான முல்லைத்தீவு மாவட்டத்தின் மணலாறு ஆரம்பிக்கும் பிரதேசமான பழைய செம்மலை பகுதியில் காலாகாலமாக இருந்து வரும் இந்துக்களின் ஆலயமான பழைய செம்மலை நீராவியடி பிள்ளையார் ஆலய வளாகத்தை அபகரித்து அங்கு பௌத்த விகாரை ஒன்று அமைக்கப்பட்டுள்ளது இது குறித்த வழக்கு வவுனியா மேல் நீதிமன்றத்தில் இடம்பெற்று வருகின்றமை குறிப்பிடத்தக்கது மேதானந்த தேரர் என்ற பௌத்த துறவியின் நெறிப்படுத்தலில் இலங்கை தொல்பொருளியல் திணைக்களத்தின் ஆதரவுடனேயே நீராவியடி பிள்ளையார் ஆலய வளாகத்தினுள் இப்புத்தர் சிலை நிறுவப்பட்டுள்ளது 2009 இறுதி யுத்தம் மௌனிக்கப்பட்ட பின்னர் குறித்த ஆலய பகுதி இராணுவத்தினருடைய ஆக்கிரமிப்புக்கு உட்பட்டிருந்த போது அங்கிருந்த புராதன அடையாளங்கள் முழுமையாக சிதைக்கப்பட்டிருந்தன அதன்பின் அப்பகுதியில் பௌத்த மயமாக்கல் துரிதப்படுத்தப்பட்டு இராணுவத்தினரின் உதவியுடன் பௌத்த மதகுரு ஒருவர் குடியேறியதைத் தொடர்ந்து இரவோடு இரவாக பிள்ளையார் ஆலய வளாகத்தினுள் புத்தர் சிலை ஒன்றும் வைக்கப்பட்டது 2019 தைப்பொங்கல் தினத்தன்று நீராவியடி பிள்ளையார் ஆலயத்தில் பாரம்பரிய முறைப்படி பொங்கல் வைத்து வழிபடச் சென்ற மக்கள் பௌத்த மதகுருவாலும் அவரது குழுவினராலும் தடுக்கப்பட்டனர் அதன் பின்னர் அவ்வாலயத்தின் பெயர் கனதேவி ஆலயம் என்று மாற்றம் செய்யப்பட்ட நிலையில் நீதிமன்ற நடவடிக்கைகள், மக்கள் எதிர்ப்பு போராட்டங்கள் என்பவற்றின் மூலம் மீளவும் பழைய செம்மலை நீராவியடி பிள்ளையார் ஆலயம் எனும் புராதன பெயர் மாற்றம் செய்யப்பட்டது. இவ்விகாரையின் விகாராதிபதியாக இருந்த மேதாலங்கார கீர்த்தி தேரர் புற்றுநோய் தாக்கத்தால் 2019 9/21 அமரத்துவமடைந்த போது ஆலய நிர்வாகத்தினர் மற்றும் பொதுமக்களின் எதிர்ப்பை மீறியும் முல்லைத்தீவு மாவட்ட நீதிமன்றின் தடை உத்தரவை மீறியும் குறித்த தேரரின் உடல் நீராவியடி பிள்ளையார் ஆலய வளாகத்தினுள் தகனம் செய்யப்பட்டது. இது சைவ மக்களின் மத அனுட்டானங்களை மிக மோசமாக மலினப்படுத்தும் செயலாகவே அமைந்திருந்தது. ஏற்கனவே இராணுவத்தினரின் ஆக்கிரமிப்பின் மூலமும் தமிழ் இனவழிப்பின் மூலமும் மகாவலி அபிவிருத்தி எனும் போர்வையில் தமிழர்களின் பூர்வீக பூமியான மணலாறு பிரதேசம் முழுமையாக ஆக்கிரமிக்கப்பட்டு அப்பகுதியில் வலிந்து சிங்கள குடியேற்றங்கள் உருவாக்கப்பட்டு அதை இன்று ஓர் தனி சிங்கள பிரதேச அழகாக மாற்றி வரும் சிங்கள அரச இயந்திரம் இவ்வாலய பகுதியை ஆக்கிரமித்துள்ளதன் மூலம் கட்டமைக்கப்பட்ட இன அழிப்பொன்றை துல்லியமாக அரங்கேற்றுவது மிக தெளிவாக தெரிகிறது. அதனுடைய படங்களையும் நான் இந்த இடத்திலே சபாபீடத்துக்கு சமர்ப்பிக்கின்றேன். இரண்டாவது வெடுக்குநாரிமலை ஆதிலிங்கேஸ்வரர் ஆலயம். வவுனியா மாவட்டம் நெடுங்கேணி வவுனியா வடக்கு பிரதேச செயலாளர் பிரிவின் ஒலுமடு பாலமோட்டை கிராமத்தில் இருந்து ஏறத்தாழ 3 கிலோமீட்டர் தொலைவில் அமைந்துள்ள வெடுக்குநாரிமலை சுமார் 3000 ஆண்டுகால பழமையையும் வரலாற்று சிறப்புகளையும் கொண்டமைந்துள்ளது. 300 மீட்டர் உயரமான வெடுக்குநாரிமலை அடிவாரத்தின் கீழ் தமிழ் பிராமிய கல்வெட்டுக்கள் மற்றும் வட்டெழுத்துக்கள் போன்றவற்றை காண முடியும். இம்மலையின் உச்சியில் ஆதி லிங்கேஸ்வரர் என்னும் சிவனுடைய புராதன ஆலயம் அமைந்துள்ளது. கிட்டத்தட்ட 5 தலைமுறைகளை கடந்தும் இப்பிரதேச மக்கள் இந்த ஆலயத்தை வழிபட்டு வரும் நிலையில் அதனை கையகப்படுத்தும் கைங்கரியத்தை மேற்கொண்டுள்ள இலங்கை தொல்லியல் திணைக்களம் இவ்வாலயத்தில் பூஜை நடவடிக்கைகளை மேற்கொள்வதற்கு தடை விதிக்க கோரி நீதிமன்றத்தில் வழக்கு தாக்கல் செய்த போதும் அவ்வழக்கு தள்ளுபடி செய்யப்பட்டு 2020 9/17 ஆலய உற்சவத்தை வளமை பூண்டு நடாத்துவதற்கான நீதிமன்ற அனுமதி வழங்கப்பட்டதற்கு அமைய வருடாந்த ஆலய உற்சவம் தொடர்ச்சியாக நடைபெற்று வருகிறது. இதன் பின்னர் தொல்பொருளியல் திணைக்களத்தினால் தொல்பொருள் சட்டத்தின் கீழ் வவுனியா நீதிமன்றத்தில் மீளவும் வழக்கு தாக்கல் செய்யப்பட்டு அவ்வழக்கு நிலுவையில் உள்ள நிலையில் வெடுக்குநாரி ஆதிலிங்கேஸ்வரர் ஆலயத்தின் மூல பெரம்பொருளான சிவலிங்கம் உள்ளிட்ட அத்தனை விக்கிரகங்களும் அடியோடு பெயர்த்தெடுக்கப்பட்டுள்ளமை கடந்த 2023 3/26 கண்டறியப்பட்டது. குறிப்பாக ஆலயத்தின் பிரதான விக்கிரகமான ஆதிலிங்கம் அடியோடு பெயர்த்தெடுக்கப்பட்டு அருகில் இருந்த புதருக்குள் வீசப்பட்டுள்ளதோடு பிள்ளையார் அம்மன் பைரவர் உள்ளிட்ட தெய்வ விக்கிரகங்களும் பெயர்த்தெடுக்கப்பட்டு காணாமலாக்கப்பட்டுள்ளன. இதுகுறித்து யாழ்ப்பாண பல்கலைக்கழக மாணவர் ஒன்றியம், சைவ அமைப்புகள், மத கட்டமைப்புகள், அரசியல் கட்சிகள் மற்றும் பொதுமக்கள் ஆகியோர் தனித்தனியாகவும் கூட்டாகவும் பல்வேறு எதிர்ப்பு போராட்டங்களை மேற்கொண்டும் உடைக்கப்பட்ட விக்கிரகங்களை பிரதிட்டை செய்யவோ மிக மோசமான மத வன்முறையை அரங்கேற்றிய மதபரி கூட்டத்திற்கு எதிராக நடவடிக்கை எடுக்கவோ இதுவரை அரசாங்கம் எந்த ஒரு செயல்பாடுகளையும் மேற்கொள்ளவில்லை. அண்மையில் நீதிமன்ற கட்டளைக்கு அமைய மீண்டும் அந்த இடத்திலே ஆதிலிங்கேஸ்வரர் அங்குரார்ப்பணம் செய்வதற்கு வவுனியா நீதிமன்றம் உத்தரவை வழங்கியிருந்தது. ஆனால் அதுக்கு பின்னரும் இங்கிருந்த ஒரு முன்னாள் அமைச்சரும் அவரோடு சேர்ந்த அடியாட்களும் திரும்பவும் ஒரு இன வன்முறையை தூண்டும் வகையிலே அங்கு சென்று வந்திருக்கிறார்கள் என்பது மிகவும் கவனத்தில் கொள்ளப்பட வேண்டிய விடயம். மூன்றாவது குருந்தூர் மலை. முல்லைத்தீவு மாவட்டம் நெடுங்கேணி பிரதேசத்தில் இருந்து வடகிழக்கு திசையில் சுமார் 14 கிலோமீட்டர் தூரத்தில் அமைந்துள்ள மன்னிக்க வேண்டும் முல்லைத்தீவு மாவட்டம் முள்ளியவளை பிரதேசத்திலிருந்து வடகிழக்கு திசையில் சுமார் 14 கிலோமீட்டர் தூரத்தில் அமைந்துள்ள தண்ணி முறிப்பு குளத்தின் வடக்கு பக்கத்தில் குருந்தூர் மலை உள்ளது. இந்த மலை குருந்தனூர் மலை எனவும் அழைக்கப்படுகிறது. இம்மலையில் சுமார் 200 ஏக்கர் பரப்பளவில் காணப்பட்ட பழங்கால கட்டட இடிபாடுகளுக்கு மத்தியில் அங்கே ஆதி ஐயனார் எனும் சிவனை தெய்வமாக கருதி அவ்வாதி ஐயனாருக்கு பூசைகள் செய்து படையல் வைத்து வழிபடும் முறையும் இந்து மக்களால் வழக்கமாக மேற்கொள்ளப்பட்டு வந்தது. இத்தகைய சூழ்நிலையில் அந்த இடத்துக்கு வந்த பௌத்த பிக்குகள் சிலர் மலையில் காணப்பட்ட இடிபாடுகளை பார்த்து இது எமது பௌத்த வழிபாட்டுக்குரிய இடம் என கூறியதைத் தொடர்ந்து குருந்தூர் மலை தொடர்பான பிரச்சனைகள் ஆரம்பமாயின. அதனை அடுத்து அங்கு இராணுவத்தினரோடு இணைந்து தொல்பொருள் திணைக்களம் அகழ்வாராய்ச்சி பணி என்ற போர்வையில் அவ்விடத்தை பௌத்த மத அடையாளமாக மாற்றம் செய்வதற்காக முனைப்புகளை மேற்கொள்வதை அறிந்து பல்வேறு மக்கள் எதிர்ப்பு போராட்டங்கள் மேற்கொள்ளப்பட்டன. இது தொடர்பில் முல்லைத்தீவு மாவட்ட நீதிமன்றத்தில் தொடரப்பட்ட வழக்கின் அடிப்படையில் குருந்தூர் மலையில் புதிய நிர்மாணப் பணிகள் எவையும் மேற்கொள்ளப்படக்கூடாது என 2022-7-19 மற்றும் 2022-11-24 தேதிகளில் பிறப்பிக்கப்பட்ட நீதிமன்ற கட்டளைகளை மீறி புராதன சமய பண்பாடுகள் நிறைந்த தமிழர்களின் வரலாற்று தலமான குருந்தூர் மலையின் ஆதி ஐயனார் ஆலய விக்கிரகங்கள் முழுமையாக அகற்றப்பட்டு அவ்விடத்தில் மிகப்பெரிய அளவிலான பௌத்த விகாரை அமைக்கப்பட்டுள்ளது. இதனையும் இந்த சபைக்கு நான் சபாபீடத்துக்கு சமர்ப்பிக்கிறேன் படங்களோடு. 4வது உருத்திரபுரம் சிவன் கோவில். கிளிநொச்சி மாவட்டம் கரைச்சி பிரதேச செயலாளர் பிரிவின் ஆளுகைக்குட்பட்ட உருத்திரபுரம் கிராமத்தில் இந்துக்களின் பொற்காலமாக கருதப்படும் சோழர் காலத்தில் முற்றுமுழுதாக திராவிட கட்டட கலைமரபை பின்பற்றி கட்டப்பட்டு மூர்த்தி தலம் தீர்த்தம் என்பன இயல்பாய் அமையப்பெற்ற உருத்திரபுர நாயகி உடனுறை உருத்திரபுரீஸ்வர சிவாலயம் என்னும் வரலாற்று தொன்மையும் பழமையும் வாய்ந்த சிவாலயத்தை அபகரிப்பதற்கான முயற்சிகள் தொல்பொருளியல் திணைக்களத்தினால் தொடர்ச்சியாக மேற்கொள்ளப்பட்டு வருகின்றன. இந்தியாவில் தஞ்சை பிரகதீஸ்வரர் ஆலயத்தில் உள்ள சதுர ஆவுடைய சிவலிங்கம் இலங்கையில் உருத்திரபுரீஸ்வரர் ஆலயத்தில் மட்டுமே காணப்படுகின்றது. இந்து மத வரலாற்று ஆய்வுகளின் அடிப்படையில் வட்ட ஆவுடைய சிவலிங்க வழிபாடு கிறிஸ்துவுக்கு பின் 12வது நூற்றாண்டு பாண்டியர் ஆட்சி காலத்தில் இருந்தே ஆரம்பிக்கப்பட்டதாகவும் அதற்கு காலத்தால் முற்பட்டதே சதுர ஆவுடைய சிவலிங்க வழிபாட்டு மரபு என்பதும் பேராசிரியர் சி வி நவரட்னம் அவர்களால் எண்ணிக்கப்பட்டுள்ளதை அடிப்படையில் உருத்திரபுரீஸ்வரர் ஆலயமும் அதன் சிவலிங்கமும் மிக தொன்மையானது என்பது தெளிவாகின்றது. கடந்த 2021-1:30 2021-1:31 தேதிகளில் அவ்வாலயத்திற்கு தொல்பொருள் திணைக்களத்தினர் வருகை தந்ததோடு 2021-3:16 தேதி அவ்வாலய வளாகத்தினை அகழ்வுக்கு உட்படுத்த போவதாக கூறி ஆலயத்தின் நுழைவாயிலை அண்மித்த பகுதியில் உள்ள மண் மேட்டை அடையாளப்படுத்தி இருந்தனர். அதன் அடிப்படையில் 2021-3:23 தேதி அகழ்வு பணிகளை ஆரம்பிக்கப் போவதாக தொல்பொருள் திணைக்களத்தினர் அறிவித்திருந்ததைத் தொடர்ந்து ஆலய அறங்காவலர் சபையினரோடு அப்பகுதி மக்களும் இணைந்து அகழ்வாய்வு என்ற போர்வையிலான இவ் ஆக்கிரமிப்பு பணிகளை நிறுத்தக் கோரி 2021-3:22 தேதி முதல் தொடர்ச்சியான எதிர்ப்பு போராட்டத்தில் ஈடுபட்டு வந்ததால் இவ் அகழ்வு பணி தற்காலிகமாக கைவிடப்பட்டுள்ளது. எனினும் இதுகுறித்து தொல்பொருள் திணைக்களத்தால் கிளிநொச்சி மாவட்ட நீதிமன்றில் தாக்கல் செய்யப்பட்டுள்ள வழக்கு நிலுவையில் உள்ள நிலையில் இவ்வாலயம் எப்போது வேண்டுமானாலும் ஆக்கிரமிக்கப்படலாம் என்ற நிலையே காணப்படுகின்றது. தற்போது அழிவடைந்து செல்லும் நிலையில் உள்ள இவ்வாலயத்தை அப்பகுதி மக்களும் மன்னித்தலை சிவன் கோயில் இதுவும் கிளிநொச்சி மாவட்டம் 5வது மன்னித்தலை சிவன் கோயில் கிளிநொச்சி மாவட்டம் பூனகிரி பிரதேச செயலாளர் பிரிவில் உள்ள கௌதாரிமுனை மன்னித்தலை சிவன் கோயில் மிகவும் தொன்மையான வரலாற்று எச்சமாக காணப்படுகின்றது. தற்போது அழிவடைந்து செல்லும் நிலையில் உள்ள இவ்வாலயத்தை அப்பகுதி மக்களும் சிவில் சமூக அமைப்புகளும் இணைந்து புனரமைக்க முற்பட்ட போது அவர்களது முயற்சி தொல்லியல் திணைக்களத்தினால் தடுத்து நிறுத்தப்பட்டது. கோவில் இருக்கும் பகுதியில் ஏதேனும் பணிகளில் ஈடுபடுவது சட்டவிரோதம் என தெரிவிக்கப்பட்டதோடு அவ்வாறு ஈடுபட்டால் சட்டத்தின் முன் நிறுத்தப்படுவீர்கள் என்றும் அப்பகுதி மக்கள் தொல்லியல் திணைக்களத்தினரால் அச்சுறுத்தப்பட்டுள்ளனர். அதன் பின்னர் தொல்லியல் திணைக்கள அதிகாரிகளின் சந்தேகத்துக்கிடமான வருகை 2 தடவைகளுக்கு மேல் நிகழ்ந்துள்ள நிலையில் மன்னித்தலை சிவனாலயமும் தொல்லியல் திணைக்களத்தினால் ஆக்கிரமிக்கப்பட்டு விடுமோ என்ற அச்சம் அப்பகுதி மக்களிடையே எழுந்துள்ளது. 6வது கிருஷ்ணபுரம். கிளிநொச்சி மாவட்டம் கரைச்சி பிரதேச செயலாளர் பிரிவில் உள்ள கிருஷ்ணபுரம் கிராமத்தில் கடந்த 30 வருடங்களுக்கு முன்னர் அமைக்கப்பட்ட பிள்ளையார் கோவில் அகற்றப்பட்டு அவ்விடத்தில் புத்தர் சிலை ஒன்று நிறுவப்பட்டுள்ளதோடு அவ்வாலயத்தில் இருந்த பிள்ளையார் விக்கிரகமும் இடம்பெயர்க்கப்பட்டு ஆலயம் இருந்த காணியின் ஒரு மூலையில் திசை மாற்றி வைக்கப்பட்டுள்ளது. நிலாவரை ஆழம் காண முடியாத அதிசய கிணறு. யாழ்ப்பாண மாவட்டம் வலிகாமம் கிழக்கு பிரதேசத்தின் புத்தூரை அண்மித்திருக்கும் ஒரு கிராமம்தான் நிலாவரை. இந்த இடத்தில் இயற்கையாக அமைந்த ஆழங்காண முடியாத கிணறுதான் இந்த இடத்தை பிரசித்தி பெற்ற இடமாக மாற்றியது. இந்த கிணத்தில் நீர் என்றும் வற்றாமல் இருப்பதுடன் இந்த கிணற்றிலிருந்து கிடைத்த நீரில்தான் அருகே உள்ள பல கிராமங்களில் விவசாயம் செழிப்பிட்டிருந்தது. யாழ்ப்பாணத்தின் அதிசயங்களில் ஒன்றாக கருதப்படும் இந்த ஆழங்காண முடியாத கிணறு உல்லாச பயணிகளை அதிக அளவுக்கு கவர்ந்தெழுக்கும் இடமாகவும் உள்ளது. இந்த கிணற்றுக்குள் பெருமளவு ஆச்சரியங்களும் மர்மங்களும் பொதிந்துள்ளன. நிலாவரை கிணற்றுக்கு நேரடியான நிலத்தடி நீர் தொடர்பு இருப்பதனால் வறட்சியின் போதும் மழைக்காலத்தின் போதும் நீர்மட்டம் குறைவதோ கூடுவதோ கிடையாது. இதுவே இக்கிணற்றின் பெரும் சிறப்பாக கருதப்படுகிறது. இக்கிணற்றுக்கு நேர் எதிராக காணப்படும் சிவன் கோவிலும் வரலாற்று முக்கியத்துவம் வாய்ந்த ஒன்று. அந்த கோவிலின் தீர்த்தக்கேணியாகவும் இந்த கிணறு பயன்படுத்தப்பட்டிருக்கிறது என்பதை அதன் அமைவிடமும் அமைப்பு முறைகளும் உறுதிப்படுத்துகின்றன. 2021 ஜனவரி 21 தேதி எவ்வித முன்னறிவித்தலும் இன்றி அப்பகுதிக்கு வந்திருந்த தொல்லியல் துணைக்கள அதிகாரிகள் நிலாவரை கிணற்றை அடுத்துள்ள பகுதியில் கிடங்குகளை வெட்டி ஆய்வுப் பணிகளை மேற்கொள்ள முற்பட்ட போது மக்கள் பிரதிநிதிகள் தலைமையில் பொதுமக்களால் மேற்கொள்ளப்பட்ட எதிர்ப்பு நடவடிக்கையை அடுத்து தொல்லியல் திணைக்களத்தின் செயல்பாடு கைவிடப்பட்டது. 2021 மார்ச் 26 மீண்டும் தொல்லியல் திணைக்கள அதிகாரிகள் இப்பகுதிக்கு வருகை தந்து ஆய்வுப் பணிகளை ஆரம்பித்த போது அங்கு திரண்ட பொதுமக்களின் எதிர்ப்பு மீளவும் அவர்களை அங்கிருந்து வெளியேற்றியிருந்தது. இந்நிலையில் கடந்த 23-2-25 அவ்விடத்தில் புத்தருக்கான சிலை வழிபாட்டிடம் ஒன்று இரவோடிரவாக அமைக்கப்பட்டு பின்னர் வலிகாமம் கிழக்கு பிரதேசபையின் தலையிட்டால் அங்கிருந்து அகற்றப்பட்டிருந்தது. கீரிமலை 8வது கீரிமலை போர் முடிவுற்று 13 ஆண்டுகளை கடந்த பின்னரும் விடுவிக்கப்படாத நிலையில் படையினரின் கட்டுப்பாட்டில் உள்ள யாழ்ப்பாணம் கீரிமலையில் இருந்த ஆதிலிங்கேஸ்வரர் ஆலயம் மற்றும் சடையம்மா மடம் என்பவற்றோடு அங்கிருந்த இந்து மத அடையாளங்கள் இடித்து அழிக்கப்பட்டுள்ளன. குறைந்தது 350 ஆண்டுகள் பழமையானது என்று அறியப்பட்ட அந்த ஆதிலிங்கேஸ்வரர் ஆலயம் இப்போது முற்றாக இடித்து இல்லாமல் ஆக்கப்பட்டுள்ள நிலையில் இவற்றுக்கு அப்பால் சற்று தொலைவில் இருந்த பைரவர் ஆலயமும் இருந்த ஆதாரத்தையும் காண முடியவில்லை. கோவில் இருந்த இடத்திற்கு அண்மையில் ஜனாதிபதி மாளிகை அமைக்கப்பட்டுள்ளமை குறிப்பிடத்தக்கதாகும். 9 நாவற்குழி முற்றுமுழுதாக இந்து சமயத்தை பின்பற்றுகின்ற மக்கள் வாழும் யாழ்ப்பாண மாவட்டம் தென்மராட்சி பிரதேசியலாளர் பிரிவின் கீழுள்ள நாவற்குழி பகுதியில் நல்லிணக்க விகாரை என்னும் பெயரில் அமைக்கப்பட்ட சமுத்தி சமண விகாரை மக்களின் எதிர்ப்பு போராட்டங்களுக்கு மத்தியிலும் கடந்த 2023-3-18 அன்று மிக பிரமாண்டமான முறையில் பௌத்த மத சமுதாயங்களுக்கு அமைய திறந்து வைக்கப்பட்டுள்ளது. தமிழர்களின் பண்பாட்டு மரபியல் அடையாளங்களுக்கான அடிப்படையாக அமைந்துள்ள யாழ்ப்பாணத்தின் நுழைவாயிலாக அமைந்துள்ள பௌத்தர்களோ சிங்களவர்களோ இல்லாத நாவற்குழியில் இத்தனை பெரிய விகாரை ஒன்றை அமைத்து முள்ளிவாய்க்காலில் தமிழர்களை கொண்டொழித்த ராணுவ தளபதி சவீந்திர சில்வாவை அழைத்து வந்து அவ்விகாரைக்கு கலசம் வைத்துள்ளமையும் விகாரையின் சுற்றையல் பகுதியில் புதிய சிங்கள குடியேற்றங்களை உருவாக்கியுள்ளமையும் தமிழர்கள் மீதான ஆக்கிரமிப்பின் ஆக பெரும் உச்சம் என்று குறிப்பிடலாம். மயில்டி யாழ்ப்பாண மாவட்டம் வலிகாமம் வடக்கு மயில்டி தைட்டியில் அமைந்திருந்த பல நூறு வருடங்கள் பழமையான வரசித்தி விநாயகர் ஆலயம் மற்றும் சென் மேரி தேவாலயம் ஆகியவை முற்றாக தரைமட்டமாக்கப்பட்டு ராணுவ மாளிகை ஒன்று அவற்றின் மீது கட்டப்பட்டுள்ளது. இதனை அமெரிக்காவின் ஒக்லான் நிறுவனம் இன்று வெளியிட்டுள்ள ஆய்வு அறிக்கையிலேயே முதலில் அம்பலப்படுத்தியிருந்தது. அத்துடன் சுமார் 400 பேருக்கு சொந்தமான 60 ஏக்கர் காணியும் இந்த பங்களாவுக்காக இராணுவத்தினரால் அபகரிக்கப்பட்டுள்ளதாக அந்த அறிக்கை குறிப்பிடுகின்றது. அதேவேளை காங்கேசந்துறை எல்லையுடனான தைத்தி கிராமத்தில் கெமினு விகாரை என்ற புதிய விகாரை ஒன்று அமைக்கப்பட்டுள்ளது. அங்குள்ள இந்து கோவில் ஒன்றுக்கு சொந்தமான காணி ஒன்றிலேயே இந்த விகாரை அமைக்கப்பட்டுள்ளது. தைத்தியில் அமைக்கப்பட்ட விகாரை யாழ்ப்பாண மாவட்டம் தெல்லிப்பளை பிரதேசியலாளர் பிரிவுக்குட்பட்ட தைத்தி தெற்கு பிரதேசத்தில் திஸ்ஸ விகாரை என்னும் பெயரிலான புதிய விகாரை ஒன்று பொதுமக்களுக்கு சொந்தமான காணியில் அடாத்தாக அமைக்கப்பட்டுள்ளது. அந்த காணியில் குடியிருந்த பொதுமக்கள் அங்கிருந்து பலவந்தமாக வெளியேற்றப்பட்டுள்ளமை குறிப்பிடத்தக்கது. இந்த விகாரையினுடைய போராட்டங்களை கடந்த வாரங்களில் நீங்கள் மக்களுடைய எதிர்ப்புகளை நேரடியாக பார்த்திருக்க முடியும். 12 மாதகள் யாழ்ப்பாணத்தின் வலிகாமம் மாதகள் பகுதியில் அமைந்துள்ள சமில்துறை பிரதேசத்தில் கடற்படையினரின் கட்டுப்பாட்டில் உள்ள தமிழ் மக்களின் பெரும்பாலான நிலப்பகுதியில் மாபெரும் விகாரை ஒன்று அமைக்கப்பட்டுள்ளது. அதேவேளை தொல்லியல் திணைக்களத்தின் அனுமதியோடு அந்த விகாரை தென்னிலங்கை சுற்றுலா பயணிகளுக்கான சுற்றுலா தலமாகவும் மாற்றப்பட்டுள்ளதுடன் அவ்விடத்தின் பெயர் தம்ப கொலபடுன எனவும் மாற்றம் செய்யப்பட்டுள்ளது. விகாரை அமைவிடத்தின் சுற்றையல் பகுதிகளில் மீன்பிடிப்பதற்கு தடை விதிக்கப்பட்டுள்ளதால் அப்பகுதி மீனவ குடும்பங்களின் வாழ்வாதாரமும் பாதிக்கப்பட்டுள்ளது. நெடுந்தீவு 13 நெடுந்தீவு வெடியரசன் கோட்டை யாழ்ப்பாணத்தின் தனிப்பெரும் தீவாக நெடுந்தீவு மண்ணின் கோட்டைக்காடு என அழைக்கப்படும் நெடுந்தீவு மேற்கு கிராம அலுவலர் பிரிவில் J1 இன்றும் தமிழர் தம் பண்பாட்டு மரபியல் அடையாளமாக பேணப்பட்டு வருவதும் கிறிஸ்துக்கு முன் 200 ஆண்டு காலப்பகுதியில் நெடுந்தீவு நயினாதீவு ஊர்வாத்துறை காரநகர் தொல்புரம் போன்ற பகுதிகளில் ஆட்சி செய்த ஈழத்தமிழ் மன்னனான விஷ்ணுபுத்திர வெடியரசன் காலத்து கோட்டையையும் இன்று பௌத்த விகாரியாக இங்கு அடையாளப்படுத்துவதற்கான முயற்சிகளை இந்த அரசாங்கம் மேற்கொண்டிருக்கிறது. அதேபோல் நயினாதீவிலும் நாகதீவு என பெயர் மாற்றி அந்த இடங்களையும் பௌத்த விகாரியாக அரசு தொல்லியல் திணைக்களம் மாற்றம் செய்ய முயல்கிறது. 15 மாவட்டவரம் சிவன் கோயில் அந்த இடத்திலே பௌத்த விகாரை அமைத்து அதனை பௌத்த அடையாளங்களாக மாற்றுகிறார்கள். திருவண்ணாமலை மாவட்டத்தினுடைய திருக்கோணேஸ்வரர் பகுதியிலே திருக்கோணேஸ்வரர் ஆலயத்துக்கு செல்லும் வழிகளில் அங்கு பௌத்த இந்து ஆலயங்கள் இடித்து நொறுக்கப்பட்டு பௌத்த அடையாளங்களும் பௌத்த சின்னங்களும் பூத்தப்பட்டிருக்கிறது. கன்னியா வெந்நீரிற்று இன்று முழுமையான பௌத்த அடையாளமாகவும் முழுமையான ஒரு தொல்பொருள் திணைக்களத்தினுடைய அடையாளமாகவும் மாற்றப்பட்டிருக்கிறது. அதேபோல திருவண்ணாமலை மாவட்டத்தினுடைய சாம்பல் தீவிலே புதிதாக ஒரு புத்தர் சிலை அமைக்கப்பட்டு அங்கிருக்கிற இந்து மக்கள் பயமுறுத்தப்பட்டிருக்கிறார்கள். கங்குவேலி திருவண்ணாமலை மாவட்டத்தினுடைய கங்குவேலியில் மூதூர் பிரதேசியலாளர் பிரிவிலே ஒரு சிவன் கோயில் இருந்த இடத்தில் இன்று பௌத்த சிலை உருவாக்கப்பட்டிருக்கிறது. அதே போல கங்குவேலி பத்தினியம்மன் கோயிலும் ஒரு பௌத்த ஆலயமாக மாற்றப்பட்டிருக்கிறது. கல்லடி ஆதி ஸ்ரீ மைதிலி அம்மன் ஆலயம் இன்று மலைநீலி கல்லடி ஆதி ஸ்ரீ மலைநீலி அம்மன் ஆலயம் கிழக்கு மாகாணத்தின் திருவனந்தபுரம் மாவட்டத்தில் வெறுகல் பிரதேசியலாளர் பிரிவில் காணப்படுகின்றது. அதனும் இன்று அழிக்கப்பட்டு புத்தர் சிலையாக புத்தர் ஆலயமாக அது மாற்றப்பட்டுக் கொண்டிருக்கிறது. அதே போல திருவண்ணாமலை மாவட்டத்தினுடைய இலங்கை துறைமுகத்துவாரம் பெரியசாமி கோயில் இருந்த பகுதிகள் முழுமையான புத்த அடையாளங்களாக மாற்றப்பட்டிருக்கின்றன. மூதூர் மலையடி பிள்ளையார் கோயில் இன்று புத்த அடையாளங்களாகவும் பௌத்த ஆலயங்களாகவும் மாற்றப்பட்டிருக்கின்றன. அதேபோல புனித மரியாள் கல்லூரி காணி திருவண்ணாமலையினுடைய நகரச்சூழல் அமைந்துள்ள காணி பௌத்தத்திற்கான காணியாக 30 பேஜ் காணியை வலுக்கட்டாயமாக எடுத்திருக்கிறார்கள். திருவண்ணாமலை அரிசிமலையிலே விகாரை அமைக்கப்பட்டு இன்று திறந்து அந்த இடத்தில் இருக்கின்ற இந்து மக்கள் ஏனைய மதம் சார்ந்த மக்கள் அங்கிருந்து துரத்தப்படுகின்ற சூழல் உருவாக்கப்பட்டிருக்கிறது. திருவண்ணாமலை பேருந்து நிலையம் சேருவில திருமங்கலாய் சிவன் கோயில், தென்னை மரவடி கந்தசாமி மலை முருகன் கோவில், திரியாய் காணி போன்ற திரியாய் பகுதியில் இருக்கின்ற காணி பகுதிகள் போன்றவை அங்கு முழுமையாக அபகரிக்கப்பட்டு புத்த அடையாளங்களும் விகாரங்களும் அமைக்கப்படுகின்றன. குச்சவெளி பகுதியிலே 2 நிமிஷங்கள் குச்சவெளி பகுதியிலே அமைக்கப்படுகின்ற 31 விகாரைகள் திருவண்ணாமலை மாவட்டத்தினுடைய ஒரே ஒரு கிராம பிரதேசியலாளர் பிரிவான குச்சவெளியில் 32 விகாரைகள். அதில் 22 விகாரைகளுக்கு 2500 ஏக்கர் காணிகள் அபகரிக்கப்பட்டு விகாரைகள் அமைக்கப்படுகின்றன. அதே போல திரியாய் நாகதம்பிரான் கோயில், செம்பிமலை சிவன் கோவில், இருதயபுரம் விநாயகர் கோவில், கூனித்தீவு முருகன் கோயில் மற்றும் மட்டக்களப்பு மாவட்டத்தினுடைய மயிலத்தமடு மாதவனை மேய்ச்சல் தரை, அம்பாறை உகந்தமலை முருகனாலயம், ஜாழ்ப்பாணத்தினுடைய கச்சதீவு போன்ற இடங்கள் எல்லாம் இன்று பௌத்த அடையாளங்களாக மாற்றப்பட்டுக் கொண்டிருக்கிறது. கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இந்த இலங்கையினுடைய மத அடையாளமாக இருக்கின்ற புத்த சாசனத்தினுடைய இந்த தொல்பொருள் திணைக்களத்தினுடைய சின்னமே முழுக்க முழுக்க ஒரு புத்த விகாரியை மையமாக வைத்ததாகவே இருக்கின்றது. ஆகவே தயவு செய்து என்னால் இந்த முழுவதையும் இந்த இடத்திலே வாசிக்க முடியவில்லை. கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களை நான் இதனை சபாபிடத்துக்கு சமர்ப்பிக்கின்றேன். முழுமையாக இதனை கன்சாட்டிலே வருவதற்கு தாங்கள் நடவடிக்கை எடுக்க வேண்டும் என்று கேட்டு மிகப்பெரிய ஒரு ஆக்கிரமிப்புக்குள் தமிழர்கள் அல்லாடுகிறார்கள். வடக்கிலும் கிழக்கிலும் பௌத்த ஆக்கிரமிப்புக்குள்ளும் புத்த ஆக்கிரமிப்புக்குள்ளும் அவர்கள் வாழ முடியாது திணறுகிறார்கள். நீங்கள் பொருளாதாரம் சட்டங்கள் வரிச்சட்டங்கள் பற்றி பேசுகிறீர்கள். ஆகவே கௌரவ அமைச்சர் அவர்கள் கூட இங்கே இருக்கிறார். தயவு செய்து மனிதாபிமானமாக சிந்தியுங்கள். இந்த நாட்டிலே இருக்கின்ற தமிழர்கள், சைவர்கள், இந்து மக்கள், முஸ்லிம் மக்கள், கிறிஸ்தவர்கள் இந்த
நாட்டில்
உலாசனோட மாந்திரித்துமணி බුදුරජාණන් වහන්සේගේ ඉපදීම බුදුවීම පිරිනිවන් පෑම කියන තෙමගුල සීකරණ මේ වෙසක් මාසේ බෞද්ධ විදියට අපි දැක්ක ආඩම්බර වෙනවා. රට පුරා තන්සල් 10,000කට අධික ප්‍රමාණයක් පහුගිය දවස්වල අපි දැක්ක මේ වෙසක් පොහොය නිමිත්තෙන් පවත්වනවා. ඒ වගේම තමයි ඒ දන්සල් පවත්වනා වගේම තොරන්, ඒ වගේම වෙසක් සැණකෙළි, මේ වගේ විවිධ උත්සවයන් තුල මම දැකපු විශේෂත්වය තමයි අපි වෙසක් පොය සැමරුවට ඒ වෙසක් උත්සවවල සිංහල, දමිළ, මුස්ලිම්, බර්ගර්, කතෝලික කියන සියලුම ජාති අපි දැක්කා. මුලින්ම පහුගිය දෙසැම්බර් මාසේ නත්තල් උත්සවය සමරපු ආකාරය, ඊට පස්සේ සිංහලලුත් අවුරුද්දට අවුරුදු උත්සවය සමරපු ආකාරය, ඒ වගේම වෙසක් පොය නිමිත්තෙන් සමස්ත ජනතාවයකට ඒක රාශි වෙලා වෙසක් පොය සමරපු වෙලාව රටේ අර්බුදකාරී අවස්ථාවක් තිබියදී, ආර්ථික සමාජයේ දේශපාලන යම්කිසි ගැටලු තිබියදී මේ සියලුම දෙනා එකට එකතු වෙලා මේ උත්සවය සමරපු ආකාරය දැක්ක. හැබැයි මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේ ඉන්න සෑම පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙකුටම, ජනාධිපතිවරයා ඉදලා සෑම දේශපාලන නියෝජිතයෙකුටම ගතියුතු අර්ථයක් තියෙනවා මේක තුළ සැඟවිච්ච. මොකද්ද? මේ සියලුම ජාතීන් එකට එකතු වෙලා දන්සල් දීලා, තොරණ බලන්න දීලා, උත්සවයට ගිහිල්ලා මොකද්ද කරේ? මොකද්ද රටට දුන්න පණිවිඩය? වැටුණු තැනින් නැගිටින්න දැන් අපි සූදානම් කියලා තමයි මේ රටේ ජනතාව කිව්වේ. අපිට කවුරු ජනාධිපති වුණත්, කවුරු ආණ්ඩු කරත්, කවුරු විපක්ෂ නායක වුණත්, කවුරු අරගල කරත් අපිට ඕනේ මේ කිසිවක් නෙමෙයි, වැටුණු තැනින් නැගිටින්නයි අපිට ඕනේ කියන ආදර්ශය තමයි මේ රටේ ජනතාව පෞගිය දවස් කීපය තුළ අපිට දුන්නේ. ශ්‍රී ලංකා පොදු ජන පෙරමුණ විදිහට අපේ ආදර්ශ පාටයත් ඒකයි. අලුමතින් නැගිටිමු, වැටුණු තැනින් නැගිටිමු කියලා තමයි අපි මේ කාර්යය ආරම්භ කරලා තියෙන්නේ. එහෙනම් අන්නේ රටේ ජනතාව එකට අත්වැල් බැඳගෙන මේ වෙසක් පොය දවස් කීපය අපිට දුන්න ආදර්ශය ක්‍රියාත්මක කිරීම සඳහා හැමදාම මේ අපේ රෝහිත අබේගුරුවදින ඇමතුමා කිව්වා වගේ ඒ පැත්තෙන් මේ පැත්තට චෝදනා මේ පැත්තෙන් ඒ පැත්තට චෝදනා විපක්ෂයේ ඉන්නකොට ආණ්ඩු කරන විදිය කියනවා ආණ්ඩුවේ ඉන්නකොට ආණ්ඩු කරන විදිය සමහරුන්ට මතක නැහැ ඒ නිසා මේ සියල්ල පැත්තකින් තියලා අපිට පුළුවන් නම් කණ්ඩායමක් විදිහට එකතු වෙලා මේ රටේ ඇත්තටම ජනතාවට ආදරය කරනවා නම් මේ රටේ අනාගත දරුපරපුරු වෙනුවෙන් ආදරය කරනවා නම් අපිට පුළුවන් නම් එකතු වෙලා අඩුමතරමේ වසර ජාතික ප්‍රතිපත්තිය තුළ වැඩ කරන්න පුළුවන් නම් කුවකකම නැතුව දුෂ්ටකම නැතුව වෛරය නැතුව වැඩ කරන්න පුළුවන් නම් මම හිතන්නේ ඒක තමයි මේ රටේ ජනතාව බලාපොරොත්තු වෙන්නේ ඒ වගේම තව කාරණාවක් තියෙනවා මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමනි මම දැක්ක බොහොම විශේෂත්වයක් මේ හැමදාම ක්‍රෝධයේ වෛරයේ වපුරන ඒ වගේම ගෙවල් ගිනි තියන මිනි මරණ දුෂ්ටකම් වපුරපු ජනතා විමුක්ති පෙරමුණේ මම බොහොම නිහතමානීව කියන ආඩම්බරයෙන් මේ වෙසක් පොයි නිමිත්තෙන් මම බොහොම ආඩම්බරකාරී ක්‍රියාවක් දැක්කා වෙනද නම් පාර්ත බැහැලා උද්ඝෝෂණේ කරලා කෑගාන ජනතා විමුක්ති පෙරමුණ මේ පාර අපි දැක්කේ නෑ ඒ විදිහට කෑගානෝ මේ වෙසක් පොයි නිමිත්තෙන් දැන් උදාහරණයක් වෙනද නම් විදුලි බිල වැඩි වෙනකොට කොහොමද ජනතා විමුක්ති පෙරමුණ ඇවිල්ලා කියන්නේ විදුලි බිල වැඩි ඒ නිසා තොරණ හදන්න තොරණේ විදුලි බිබුලු සවි කරන්න හැබැයි තොරණේ විදුලි බිබුලු දල්වන්න එපා ඒ තුලින් ආණ්ඩුවට දන්නන්න ඕන මොකද්ද කියන්නේ විදුලි බිබුලු දල්වන්න එපා පාලකීන්ට ආණ්ඩුවට දැනෙන්න තොරණේ විදුලි බිබුලු නිවලා තියන්න ඒ හරහා ආණ්ඩුවත් පාලකීනොත් පළවා හරින සටන තොරණින් ආරම්භ කරමු කියලා තමයි අනුර කුමාර් දිසානායක මහත්ය ප්‍රධාන ජනතා විමුක්ති පෙරමුණ වෙනද නම් කියන්නේ ඒ වගේම තමයි තෙල් මිල වැඩි වෙනකොට දැන් තෙල් මිල වැඩි තමන්ගේ වාහන ටික තොරම් බලන්න දන්සල් වඳින්න පාරට ගේන්න පාරේ අයිනේ නවත්තන්න කපුටු කක්කා කියලා හෝන් එක ගහන්න වාහනෙන් බහින්න වාහනේ පාරේ තියලා කණ්ඩායමකට අත්වැල් බැඳගෙන පාර හරහා පයින් යන්න පාලකීන්ට දැනුම් දෙන්න ආණ්ඩුව පළවාහර සටන පටන් ගන්න ඊළඟට බඩු මිල වැඩි නා විනෝදනං ජනතා විමුක්ති පෙරමුණ මොකද්ද කියන්නේ බඩු මිල වැඩි ඒ නිසා දන්සල හදන්න දන්සලේ උයන්න හැබැයි කන්න එපා දන්සල හදන්න දන්සලේ උයන්න හැබැයි කන්න එපා දන්සල දිහා බලාගෙන ඉන්න ඇයි බඩු මිල වැඩි පාලකයට දැනෙන්න ඕනේ ආණ්ඩුවට දැනෙන්න ඕන පාලකයා සහ ආණ්ඩුව පළවා හරින සටන දන්සලෙන් පටන් ගමු කියලා දන්සලක් හරි කමන්නේ අල්ලගෙන සටන් පාටයක් හදාගන්න පුළුවන් නම් අන්නේ සටන් පාට හරහා ගොඩ යන්න බලපු ජනතා විමුක්ති පෙරමුණේ අනුර කුමාර් දිසානායක හිටපු කෘෂිකර්ම ඇමතිවරයා ප්‍රධාන ජනතා විමුක්ති පෙරමුණේ මේ වෙසක් පොයේ දිනන් සටන් පාට කියනවා මම දැක්කේ නෑ ඒ නිසා අරගලයට වසරක් පිරෙන මේ මොහොතේ මෙරටේ බීසණිය ඇති කරපු මේ රටේ ආර්ථික සමාජීය දේශපාලන පසුබිම් වෙනස් කරන්න මෙරටේ මිනී මරපු ජනතා විමුක්ති පෙරමුණට මම මේ උත්තරීතර පාර්ලිමේන්තු ඉඳගෙන ජනතා නියෝජිතයෙක් සහ බෞද්ධයෙක් විදියට මෛත්‍රිය වපුරමින් මේ වෙලාවේ හිස නමල ආචාර කරන මේ සටන් පාඩ පාවිච්චි නොකිරීම සම්බන්ධව ඒ වගේම එතනින් නොනවතුණු එක පැත්තකින් සතුරු වෙනව මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමනි මේගොල්ලොත් දැන් දන්සල් දෙන්න පටන් අරගෙන ජනතා විමුක්ති පෙරමුණ මොලයක දන්සල් දෙන්න පටන් අරගෙන සිංහල බෞද්ධ විදිහට අපි මේ කටයුතු කරගෙන යනකොට කවදාවත් දීලා පුරුද්දක් නැතුව හිටපු ජනතා විමුක්ති පෙරමුණ අපි දැක්කා දැන් දන්සල් දෙනවා දීපු විරුද්ධ ප්‍රශ්නයක් තියෙනවා විසඳුම මාලිමාව කියලා බෝඩ් එක පිටිපස්සේ ගහගත්තා ගහගෙන දන්සල් දෙනවා බුදුහාමුදුරෝ දේශනා කියලා කරලා තියෙන්නේ චේතනාම් භික්කවේ කම්මං වදානි චේතනාව තමයි ඉස්සරහට එන්නේ මේගොල්ලොන්ගේ ක්‍රියාවට කලින් චේතනාව තුල යම් කිසි ගැටලු තියෙන්නේ නැති තමන්ගේ දන්සල දෙන ගම මාලිමාවේ ප්‍රචාරණ කටයුත්තක් මේක කොනකින් කරගන්න ඕන කියන චේතනාව එතුමල්ලට තියෙන්නේ නැති හැබැයි මෛනමේ අරගලය කරලා මිනි මරලා ගෙවල් පුච්චලා ඒ සියල්ල කරපු ජනතා විමුක්ති පෙරමුණත් මේ මාසේ නම් මෙන්ද වෙනකොට දන්සල් දෙන තැනකට ආවා කියන්නේ යම් ධනාත්මක තැනකට ආවා කියලා මම පෞද්ගලිකව විශ්වාස කරනවා. අන්නේ ධනාත්මක තැනකට ආපු එකේ ප්‍රයෝජනය මම රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමාටත් මේ පාර්ලිමේන්තුවේ කීප සැරයක් යෝජනා කරා. පක්ෂේ කුමක්ද කියලා බලන්නේ නැතුව අපිට පුළුවන් නම් එකට ඒක රාශිය වෙලා වසරක කාල සීමාවක් තුල මේ රටේ ජනතාව දැන් සූදානම්. රටේ ජනතාව අවුරුදු සමරල කිව්ව එකමුතුකම රටේ ජනතාව දන්සල් දීලා කිව්වේ එකමුතුකම රටේ ජනතාව තොරණ බලන්න ජාති භේදයෙන් තොරව තමන්ගේ අම්මලා තාත්තලා දරුවෝට එකතු කරගෙන තොරණ බලන්න කියලා දුන්නේ මේ රටේ අනාගතය වෙනුවෙන් දැන් සූදානම් කියන කාරණාව. ඒ නිසා අපි චෝදනා කරගන්නේ නැතුව ආණ්ඩුවෙන් විපක්ෂයටත් විපක්ෂයෙන් ආණ්ඩුවටත් ඒ වගේම තමයි රාජ්‍ය සේවකයොත් පහුගිය කාලේ අපි දැක්කා දේශපාලඥයින්ට චෝදනා කරගෙන යනවා. හැබැයි දැන් අලුත්ම රැල්ලක් හැදිලා තියෙනවා දේශපාලඥයෝ විසින් දැන් රාජ්‍ය සේවකයින්ට යම් කිසි චෝදනාවක් කරගෙන යනවා. ඒ නිසා මම බොහොම පැහැදිලිව එකක් මතක් කරන්න ඕන මූලාසන අරුඩ මන්ත්‍රියතුමනි. ඔය ඔතනත් රාජ්‍ය සේවයේ අපේ ඈ දාපු එහෙමෙන් අඩු වැඩි වීම් තියෙන්න පුළුවන්. ඒ නිසා රාජ්‍ය සේවයේ මම දැක්ක එක්තරා විපක්ෂයේ දේශපාලන නායකයෙක් කියනවා අපි බලය දාපු ගමන් ලක්ෂ 15න් ලක්ෂ 3ක් කප්පාදු කිරීමේ වැඩපිළිවෙල ආරම්භ කරනවා කියලා. ඒ වගේම මම බොහොම පැහැදිලිව මතක් කරන රාජ්‍ය සේවකයෝ අස් කරනවා වෙනුවට රාජ්‍ය සේවකයාට චෝදනා කරනවා වෙනුවට රාජ්‍ය සේව දැනට ඉන්න රාජ්‍ය සේවකයාගෙන් උපරිම කාර්යක්ෂමතාවයක් ලබා ගැනීමේ වැඩපිළිවෙලක් මේ ඉන්න අමාත්‍ය මණ්ඩලයට සහ ජනාධිපතිවරයාට කරන්න පුළුවන් නම් ඒක තමයි වියුත්තේ. මේ ඉන්න ලක්ෂ 15 කිසියම්ම කැබිනට් එකේ ඉන්න අමාත්‍යවරයෙකුට බෙදලා දීලා තියෙනවා. කිසියම්ම රාජ්‍ය අමාත්‍යවරයෙකුට බෙදලා දීලා තියෙනවා. ඒ නිසා මේ රාජ්‍ය සේවයේ කාර්යක්ෂමතාවය ඇති වුණොතින් තමයි මේ රට ගොඩ ගන්න පුළුවන් කියන කාරණාව තුළ පසුපෙළ මන්ත්‍රීවරු විදිහට අපි ඉන්නවා. ඒ නිසා අපි වෙන්න ඕන මේ අය ඉවත් කරන්නවත්, මේ අය එළවලා දාන්නවත්, මේ අයට චෝදනා කරනවා වෙනුවට මේ අයටත් පුළුවන් නම් රාජ්‍ය සේවය අපිට ඉලක්කයක් ලබා දෙන්න. දැන් ග්‍රාම සේවක මහතුරු ඉන්නවා, ග්‍රාම සේවා නිලධාරීවරුන්ට ඉලක්කයක් ලබා දීලා හොඳම ග්‍රාම සේවක නිලධාරීවරු 100 දෙනා මේ රටේ තෝරගන්න පුළුවන් නම් වසරකට 100ක් තෝරගෙන හොඳම 100 දෙනාව අධ්‍යාපන චාරිකාවක් සඳහා පිටරටකට අපිට යවන්න පුළුවන් නම් හොඳම සමෘද්ධි සංවර්ධන නිලධාරීවරු 100 දෙනා තෝරගෙන අධ්‍යාපන චාරිකාවක් සඳහා පිටරටකට අපිට යවන්න පුළුවන් නම් හොඳම ස්ථානාධිපතිවරු 100 දෙනා තෝරගෙන අධ්‍යයන චාරිකාවක් සඳහා අපිට පිටරටට යවන්න පුළුවන් නම් හොඳම විදුහල්පතිවරු 100 දෙනා තෝරගෙන ඒ අයට ඉලක්කයක් දෙන්න අවුරුද්දකට ඒ අමාත්‍යංශවල ඇමතිවරයෙකුට ක්‍රියාත්මක වෙන්න හොඳම විදුහල්පතිවරු 100 දෙනා තෝරලා අපිට පිටරට යවන්න පුළුවන් නම් ශිෂ්‍යත්වය සමත් කරපු ඒ වගේම ඕ ලෙවල් සමත් කරපු ඒ ලෙවල් සමත් කරපු හොඳම ගුරුවරු 100 දෙනා බැගින් තෝරගෙන අපිට පිටරට අධ්‍යාපන චාරිකාවකට යවන්න පුළුවන් නම් දේශපාලඥයාට පිටරට අධ්‍යාපන චාරිකාවලට යන්න පුළුවන් නම් අමාත්‍යංශයේ ලේකම්වරයාට නියෝජ්‍ය ලේකම්වරයාට විදේශීය සංචාර සඳහා යන්න පුළුවන් නම් කොට්ටාස අධ්‍යාපන අධ්‍යක්ෂකවරයා දක්වා විදේශ සංචාර සඳහා යන්න පුළුවන් නම් ඇයි මේ රටේ සේවය කරන සාමාන්‍ය ග්‍රාම සේවක නිලධාරී මහත්තයාට යන්න දෙන්න බැරි? ඇයි මේ රටේ සමෘද්ධි සංවර්ධන නිලධාරීවරයාට යන්න දෙන්න බැරි? ඇයි මේ රටේ ගුරුවරයාට යන්න දෙන්න බැරි? ඇයි ඒකට මුදල් නැතිද? ඊට වඩා නාස්ති වන තරම් අපි දැකලා තියෙනවා. ඒ නිසා මම පසුපෙළ මන්ත්‍රීවරයෙක් විදිහට යෝජනා කරනවා ඒ පැත්තට මේ පැත්තට චෝදනා කර කර ඉන්නවා වෙනුවට උපරිම කාර්යක්ෂම රාජ්‍ය සේවයක් ලබා ගැනීම සඳහා මේ ඉන්න කැබිනට් එකත් මේ ඉන්න බලධාරීත් වැඩ කරයි කියන විශ්වාසය තියෙනවා. තෙල් මිල අඩු වුණාම තෙල් ඇමතිතුමා ඇවිල්ලා මාධ්‍යට කියන්න ඕන දේ ඒක සාධාරණයි. හැබැයි තෙල් මිල අඩු වෙච්ච එක කැබිනට් එකේ ඉන්න හැම ඇමතිම ඇවිල්ලා ඉවලා තෙල් මිල අඩු කරා කියලා කියන්නේ ඒ විෂයට අදාළවයි කතා කරන්න ඕන. බස් ගාස්තු අඩු වුණා නම් ඒ විෂයට අදාළ ඇමතිවරයා ඉන්නවා. පෝරට් ටික බෙදනවා නම් තෙල් ටික බෙදනවා නම් හාල් ටික බෙදනවා නම් අදාළ ඇමතිවරයා ඉන්නවා. අනිත් ඇමතිවරයා කියන කාරණාව තව
ඇමතිවරයෙක් එක්ක කාලයක් තියෙනවා තව විනාඩි දෙකක්.
උදම් මනනවා වෙනුවට සෑම අමාත්‍යවරයෙකුගේ වගකීම හරියට බෙදාගෙන කටයුතු කරනවා නම් හොඳයි කියන යෝජනාවත් කරන ගමන් අවසාන වශයෙන් විනාඩියක් දෙන්න මූලාසන ආරෝඪ මන්ත්‍රීතුමනි මැයි මාසේ 9 වෙනිදා මැයි මාසේ 9 කියන්නේ මේ රටේ අඳුරු යුගයක් සනිටුවන් කරපු දිනයක්. මට මම බොහොම පැහැදිලිව කියන්නේ එදා මගේ නිවසට ගාන වෙලාව මම කීප සැරයක් කියලා තිබුණා. මගේ දරුවෝ දෙන්නත් මමත් මගේ නෝනත් ගේ ඇතුළේ ඉන්න වෙලාවේ ඒ නිවසට ගාපු වෙලාවේ රජයෙන් ලබා දුන්නු නිල ආයුධ ටික පවා අපි ළඟ තියෙද්දී අපි ඒ ආයුධයක්වත් එළියට ගෙනල්ලා පත්තු කරේ නැත්තේ දහම් පාසල් ගිහිල්ලා පොයට සිල් අරගෙන බෞද්ධ පරිසරයක හැදිච්ච තරුණයෝ සහ දරුවෝ වශයෙන් මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමනි. ඒ නිසා හැබැයි බොහොම පැහැදිලිව මතක් කරන්න ඕනේ අර වඳිද්දි වඳිද්දි ගහන එකත් මෝඩය කියලා කියනවා, ගහද්දි ගහද්දි වඳින එකත් මෝඩය කියලා කියනවා. ඒ නිසා ගහද්දි ගහද්දි හැම වෙලාවෙම වඳින්නත් අපි සූදානම් නැහැ කියන කාරණාව මතක් කරන ගමන් මේ අවසාන වශයෙන් බොහොම පැහැදිලිව මතක් කරනවා මේ ඉදිරි කාල සීමාව තුලදීවත් මේ වෙසක් මාසය තුල අනුරු කුමාර දිසානායක අපේ ජනතා විමුක්ති පෙරමුණේ නායකයා විශේෂයෙන්ම අරගලේ නායකත්වය දුන්නේ. ඒක නෑ කියන්න බෑ. අරගල භූමියට ගිහිල්ලා නායකත්වය ලබා දුන්නා. පාර්ලිමේන්තුව ගිනි තියන්න එන වෙලාවේ ජනතා විමුක්ති පෙරමුණේ අර රෝහිත මුතුමා කිව්වගේ පාර්ලිමේන්තුවේ හිටපු මන්ත්‍රීවරු දෙන්නෙක් තමයි මේකට නායකත්වය ලබා දුන්නේ. එනිසා දැන්වත් සිතුවිලි පහළ වෙලා දැන් මේ ඉන්න මන්ත්‍රීවරු කිව්වගේ තවම ඉන්න නිවාසයක් නැහැ. දරුවෙකුට ඉන්න තැනක් නැහැ. දරුවන්ට පාසල් ලබා ගන්න තැනක් නැහැ. ගමක පාසලකට දා ගන්න විදියක් නැහැ. ප්‍රශ්න මානසික ප්‍රශ්න ගණනාවක මේ දරුවෝ සහ මේ මන්ත්‍රීවරු ඉන්නේ. එහෙම තියෙද්දි තාම වන්දියක් මේ මන්ත්‍රීවරයෙකුට දුන්නේ නැහැ. ප්‍රාදේශීය දේශපාලන නායකයෙකුට තාම වන්දියක් දෙන්න පුළුවන්කම ලැබුණේ නැහැ. ඉතින් ඒ නිසා මේ සියල්ල හිතේ දරාගෙන අපි ඉන්න නිසා අද උදේ පාන්දර කිව්වා සමග ජන බලවේගයේ මන්ත්‍රීවරයෙක් නැවත අරගලයක් එන එක. ඒ අරගලේ එනකොට මතක තියාගන්න සජබේ නායකයා අරගලයට ගිහිල්ලා දා වාහනේට දිව්වා විතරයි. නැවත අරගලයක් ආවොත් ඒ විපක්ෂ නායකයෙක්ටවත් දුවන්නවත් පාර බලා ගන්න බැරි වෙයි. ඒ නිසා අරගලවලින් මේ රටේ බලය අල්ලනවා වෙනුවට වෛරය ක්‍රෝධයේ පතුරවල මේ රටේ බලය අල්ලනවා වෙනුවට අවසාන වශයෙන් වෛරය නැති වේවා, ක්‍රෝධය නැති වේවා, දුෂ්ටකම නැති වේවා, ඉරිසියාව නැති වේවා, බොරු මලු ගණන් වපුරන පචකීම නැතර වේවා කියන කාරණා මතක් කරමින් එකතුව රට ගොඩ ගන්න සිත් පහළ වේවා කියලා ප්‍රාර්ථනා කරමින් නිහඬව සිටි.
Thank you.